सो पंचन मुकारो पाव पराशनो मंगलानंद पदम हावै मंगलम पदम हावै मंगलम।
अनंत उपकारी चरम शासन पति परमात्मा महावीर स्वामी आदि अनंत शंकरों ना चरणों में कोटि कोटि भाव वंदन, परम उपकारी गुरु वर्यों ना चरणों में कोटि कोटि भाव वंदन। परम पिता चरम शासन पति सर्वज्ञ विकास एवं परमात्मा महावीर स्वामी अने आज सुधी थई गयेला अनंत अनंत ज्ञानियों ભાવિના ભગવંતો વર્તમાનમાં વિહરનાર અરિહંતો આ બધા ત્રિકાલ વર્તી એટલે ત્રણેય કાળના જ્ઞાનીજનો આ જગતના જીવોને જે માર્ગ બતાવે એ માર્ગ આપણે આત્મકલ્યાણનો માર્ગ કહીએ છીએ। વ્યવહાર ભાષામાં આપણે ધર્મને સુખનો માર્ગ કહીએ છીએ। આપણે બધા બોલીએ સાહેબ કે ધર્મ કરીએ તો સુખી થવાય, બરાબર છે? બરાબર ને મુકેશ મનોજભાઈ, અધર્મ કરીએ તો સુખી થવાય। હવે હું ને તમે અત્યારે જે ધર્મ કરી રહ્યા છીએ એમાં આપણો ઉદ્દેશ શું છે, આપણો હેતુ શું છે, શું છે? સુખી થવાનું। હવે જયારે જયારે સુખ શબ્દ આવે ત્યારે આપણે બધા સુખ કોને માનીએ છીએ એમાં આપણે હજી સ્પષ્ટ નથી। વી આર નોટ ક્લિયર કે વોટ ઇઝ હેપીનેસ, અને એના માટે અનંત કાળથી આપણે ધર્મ કરતા હોવા છતાં, ધર્મ કરી રહ્યા હોવા છતાં અને ધર્મ કરવાના ભાવ રાખવા છતાં આપણે સુખી કેમ નથી? આજે તમે મોઢામાં સાકર મૂકો અને ગળી ન લાગે એટલે કે સ્વીટ ન લાગે તો તમને ડાઉટ તો થાય ને કે આ સાકર નહીં હોય। આપણને મોઢામાં સાકર મૂકી અને ખારી લાગી તો આપણે તરત શું નક્કી કરશું કે જરૂર આ મીઠું હશે, જો સાકર હોય અને એનો ગુણ સ્વીટ હોય તો આપણને મીઠી લાગી છે, અને કા પછી ખામી હોય તો ક્યાં હોય કે આપણી જીભમાં ખામી હોય છે। ખામી બે વસ્તુમાં હોય શકે, એક પદાર્થમાં અને બીજો અનુભવ કરનાર તત્વમાં। તો હવે ધર્મ તત્વમાં તો ખામી નથી, બરાબર ને ભાઈ? અને આપણે ધર્મ કરીએ છીએ તો આપણે સુખી કેમ નથી? કારણ શું? કારણ કે સુખ વિશેનો આપણો ખ્યાલ, સુખ વિશેનો આપણો ખ્યાલ, આપણે જે સુખ માન્યું છે એ અને ધર્મ વડે જે સુખ પ્રાપ્ત થાય છે એનો ભગવાનનો જે આશય છે, ભગવાન જે આપણને શબ્દથી સમજાવવા માંગે છે એ બંનેનું આપણી દ્રષ્ટિમાં હજી પૂરું સ્પષ્ટીકરણ છે। તમને કોઈ પૂછે આર યુ હેપી, તમે હા કે ના માં જવાબ આપશો, રાઈટ? ધારો કે તમે હા કહેશો કે હું સુખી છું, હું મજામાં છું, એ વખતે તમે શું હતો, એ વખતે તમને શું પ્રાપ્ત હશે તો તમે એમ કહેશો કે હું મજામાં છું? શું શું હશે ભાઈ વિચારે? બસ પહેલી વાત તો એ છે, મનની શાંતિ તો બહુ લાસ્ટમાં આવશે આપણા જેવા માટે। પહેલું તો એ છે કે આજ માથું નથી દુખતું, આજે કમર નથી દુખતી, આજે તાવ નથી આવ્યો, આજે શરીરમાં પીડા નથી, આજે મને કોઈ શારીરિક પીડા નથી, એટલે પેલું તો આપણું સુખ શું છે? શરીર સારું, બીજું પરિવારની શાંતિ, ઘરમાં કોઈ ચિંતાનું કારણ નથી, દીકરીનો પ્રોબ્લેમ નથી, દીકરાનો પ્રોબ્લેમ નથી, બરાબર ને? હવે આજકાલ તો દીકરા દીકરી આપણને પ્રોબ્લેમ આપતા જ નથી, પ્રોબ્લેમ કહેતા પણ નથી, માથું મારવા જાવ ને તો શું કે માઇન્ડ યોર બિઝનેસ, ને તો પણ આપણે કહીએ શું કરીએ, મા બાપ છીએ એટલે આપણને ચિંતા તો થાય ને। બાળક છે ને નાનું હોય ને ત્યારે એમ કહેતો હોય કે માય ડેડ ઇઝ ગ્રેટ, માય ડેડ ઇઝ ગ્રેટ, બરાબર? ને એ જ બાળક હમણાં રસ્તામાં વિજયભાઈ વાત કરતા હતા કે 13 વર્ષથી 17-18 વર્ષની ઉંમર જેને આપણે ટીનેજર કહીએ છીએ એ બાળક ટીનેજર થઈએ એની ખબર ક્યારે પડશે? હરેક વખતે બોલશે યુ ડોન્ટ નો એનીથિંગ. શું બોલશે? યુ ડોન્ટ નો એનીથિંગ. બરાબર છે ને? હજી 2 વર્ષ પેલા કે 4 વર્ષ પેલા જે બાળકને એમ લાગતું હતું કે મારા પપ્પાને બધી જ ખબર છે, કઈ બી મૂંઝાય તો પછી વોટ ડેટ વોટ 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 કરે ને, અને ડેટ જે એટલે માની પડી. પણ એ જ બાળક 4-5 વર્ષ પછી કે યુ ડોન્ટ નો એનીથિંગ વિચાર કરશે. એટલે આપણું દુઃખ એ આપણે બોલીએ કે પરિવારમાં શાંતિ હોય, ખાસ કરી તો હવે તો પરિવારની વ્યાખ્યા કેવડી રહી ગઈ. પેલા પૂછતા કે ફેમિલી એટલે શું બેન? આખું કુટુંબ આવી જતું ને, હવે કેવું ફેમિલી થઈ ગયું? હું ને મારો પતિ કે હું ને મારી પત્ની, બસ આવડું ફેમિલી થઈ ગયું. અને હવે આટલું નાનું ફેમિલી થયું. બરાબર છે ભાઈ, અભિપ્રાય ખોટો નથી. કન્સિડર એટલે કહેવાની વાત એ છે કે અત્યારે આપણા ઘરમાં જો અશાંતિ હોય, પતિ પત્ની વચ્ચે અંગમો હોય, તો પછી આ વાત એક બીજો આપણે બીજી ભાઈ જ્યાં એક દિન જરૂર પડે ને, ઘરમાં તકલીફ હોય તો જરૂર પડે. પેલા આપણે નાના હતા ને, તમે યાદ કરો, આજથી 50 વર્ષ પહેલા 40 વર્ષ પહેલા સાયકિયાટ્રિસ્ટ નું નામ કેટલાય સાંભળીશું? ભારતમાં માનસ શાસ્ત્રીઓ બહુ જ ઓછા હતા, અને હોય તો ભૂખે પડતા હતા. બરાબર છે ને? અમારા બિલ્ડિંગમાં એક સંબંધી જીવે છે બોમ્બેમાં, એનો બ્રધર અમેરિકા આવ્યો અને એને એમ્બિશન હતી બહુ સારો ડોક્ટર બનીને અહીંયા સારું કમાવાનું, મેડિકલ લાઈનમાં હતો. પણ એને આગળ ઉપર MBBS કર્યા પછી અહીંયા ફોરેન ગ્રેજ્યુએશન ની એક્ઝામ આપ્યા પછી એને જે લાઈનમાં જવું હતું એમાં એને ચાન્સ મળ્યો નહીં, એટલે એને ન શીખે સાયકિયાટ્રિસ્ટ થવું પડ્યું. કે છે મને શરૂઆતમાં બહુ જ વસવસો હતો, અફસોસ હતો, મનને મૂંઝો નથી કે મારે જે થવું હતું એ હું ના થઈ શક્યો. પણ આજે હવે એમ કે છે કે હું જે થયો ને એમાં હું સૌથી વધારે કમાવ છું, એ થયા સાયકિયાટ્રિસ્ટ. એટલે ખરેખર જ્ઞાની કે છે કે કેટલી સમૃદ્ધિ વધે છે, કેટલી સગવડ વધે છે, કેટલી અનુકૂળતા વધે છે, કેટલા ભોગવિલાસના સાધનો ઉપલબ્ધ થાય છે, એટલી ડિમાન્ડ વધતી જાય છે અને શાંતિ ઘટતી જાય છે. આપણા સુખની વ્યાખ્યાના અનુસંગે આપણે આ વાત કરીએ છીએ. આપણા સુખની વ્યાખ્યામાં આવે છે કે મારું શરીર સારું તો હું સુખી, મારો પરિવાર અનુકૂળ તો હું સુખી. હવે આ પારિવારિક અનુકૂળતાની વાત કરીએ તો જ્ઞાની આપણને કહે છે કે પારિવારિક અનુકૂળતા એ કયા કર્મ નો ઉદય છે? કયા કર્મ? બરાબર. એટલે કે પૂર્વે બાંધેલા શુભ શુભ કર્મ, નામ ગોત્ર વગેરે કર્મના આધારે આપણો ઉદય ભાવ કહેવાય. એ ઉદય ભાવના આધારે પરિવારની શાંતિ અશાંતિ હોય એ એક મુખ્ય રીઝન. બીજો આપણો એંગલ, દ્રષ્ટિકોણ. આપણા દ્રષ્ટિ પ્રમાણે, આપણી માન્યતા પ્રમાણે, કે આપણી ધારણા પ્રમાણે, આપણા વિચાર પ્રમાણે જગત ચાલે એવું દુનિયામાં ક્યાંય બન્યું નથી. અને છતાં પણ આપણને સુખ તો જ લાગે કે જો આપણું ધાર્યું થાય. બરાબર છે ને? હવે આવું ધાર્યું કરવા માટે શું જોઈએ ખબર? આદેય નામ કર્મ જોઈએ. આદેય નામ કર્મ, જો આપણો આદેય નામ કર્મનો ઉદય ન હોય અને આપણે માથું ઉતારીને કોઈને પણ આપી દઈએ ને, તો આપણે ગુજરાતીમાં કહેવત હતી કે માથું વાઢીને આપો ને ઓછી કુ કરવા માટે, સત્યો કરવા માટે, તો પણ એમ કે મને ખૂચે છે, તારું માથું બહુ હાર્ડ છે, મને એ માથું ખૂચે છે. એટલે આપણું સુખ આપણે માનીએ કે બધા મને અનુકૂળ થઈને જીએ તો હું સુખી. પણ જ્ઞાની જ્ઞાનમાં દેખાય છે કે આવી જાતનું સુખ એ તારા હાથમાં નથી, કારણ કે એક તો એ ભાગ્યાધીન છે અને બીજું તારી દ્રષ્ટિનો ભ્રમ છે. એટલે આપણે ગમે એટલા સુખી થવાના પાપા મારીએ તો પણ આ સુખને જો આપણે સુખ માન્યું હોય તેની અંદરમાં, એક તો તમને ખબર હશે સોક્રેટિસની વાત જાણો તમને? સોક્રેટિસ વિશ્વવિખ્યાત ફિલોસોફ, એમને ધર્મપત્ની કેવા મળ્યા હતા ખબર છે? એનું નામ હતું ઝેટોપી. અને દુનિયાની સર્વથી વધુ કર્કશા, કર્કશા એટલે શું ખબર છે? જેનો અવાજ પણ એટલો કર્કશ કઠોર હોય કે કાનમાં પડે તો જાણે કાંટા ખૂટે, એટલે સ્વભાવ ની એટલી હતી વિકૃત, આવી પત્ની એને મળી હતી. અને છતાંય દુનિયામાં સોપેટી છે, જગત ને જે ફિલોસોફી આપી છે, જે જ્ઞાન આપી છે, એને આજે કેટલા બધા શું કરે ફોલો કરે છે. આવા સોપેટી પાસે એમના બે દિવોટી એના માનવા વાળા, એને પૂજનારા ભજનારા અને એમને સ્ટાન્ડર્ડ માનવા વાળા, એવા એક નવા કપલે આવીને એને પ્રશ્ન કર્યો જે પરણવાની તૈયારીમાં હતા. એને કીધું હતું કે સર, સંસાર માંડવો છે, પરણવું છે, આપની શું સલાહ છે? કોને પૂછવા આવ્યા? મનોજભાઈ ને શું આવે છે? એને પૂછવા આવ્યા છે ત્યારે એ વખતે સોક્રેટી સહજ જવાબ આપશે, વોટ રોંગ, નથિંગ રોંગ. ત્યારે પેલા વિચારવા પડે છે કે હવે તો આપણે આગળ ગ્રીન સિગ્નલ મળી ગયો. આટલું આવ્યું છે એને યાદ આવ્યું કે સર, પણ મેં સાંભળ્યું છે કે તમારો અનુભવ શું છે? ત્યાં એના પત્ની આવ્યા અને એટલા તો ઉશ્કેરાયેલા હતા, એટલા ઉશ્કેરાયેલા હતા કે અપશબ્દોમાં, ન સાંભળી શકાય એવા શબ્દોમાં એની સાથે ગાળાગાળી કરવા માંડ્યા. આટલું બધું સાંભળ્યા પછી પણ મિસ્ટર સોક્રેટિસ તો સ્વસ્થ છે, શાંત છે, પણ તેનું કપલ છે ને એ જરા કાપ્યું છે. અને એમાં એનો બોય હતો, એ પૂછે છે કે સર, તમે કહો છો કે નથિંગ રોંગ ઇટ્સ ઓકે, તો મારે ત્યાં તમારા જેવું થશે તો? આટલા અનુભવ પછી પણ તમે કહો છો નથિંગ રોંગ? સોક્રેટિસ કે થઈ શકે બટ નથિંગ રોંગ. તો કે શું નથિંગ રોંગ? તો કે જગત ને બીજો સોક્રેટિસ મળશે, જગત ને બીજો સોક્રેટિસ મળશે. તો સુખ છે માતુ બેન, પત્ની અનુકૂળ હોય કે પતિ અનુકૂળ હોય એમાં હતું કે ઉદય નો સ્વીકાર કરી લેવામાં હતું. હવે આપણે સુખ ને તેમાં માનીએ છીએ કે આ બધું મને અનુકૂળ હોય તો હું સુખ. ત્યારે જ્ઞાની કહે છે આ બીજી માન્યતા. પહેલી માન્યતા, મારું શરીર સારું છે તો બચ્ચું કુમાર માથા ઉપર અંગારા હતા એ સુખી હતા ત્યારે, એટલે કે સાતામાં હતા નહોતા. શરીરને તો પીડા થતી, શરીરને તો વેદના થતી. ભગવાન મહાવીર સ્વામી 12.5 વર્ષ સુધી જે વેદના ભોગવતા હતા, જે ઉપસર્ગો સહન કરતા હતા, એ વખતે એનું શરીર તો અસાતામાં જ હતું. એટલે એક કહેવત છે ને આપણે બધા કે આપણે બધા તેનાથી સુખી, તેનાથી સુખી થાય, પુણ્યથી સુખી એમ કહીએ ને. તો જ્ઞાની કહે છે પુણ્યથી સુખી નથી, પુણ્યના ઉદયથી સુખી. ભગવાન જયારે જન્મે ત્યારે તીર્થંકર નામ ગોત્ર રૂપી પુણ્ય એને સત્તામાં હોય કે ન હોય, જયારે જન્મે ત્યારે દેવતાઓ આવી જાય એનું જન્માભિષેક, એટલે કે જન્મ કલ્યાણ આ બધું કરવા માટે કોળા લીધે દેવતા. કેટલું અઢળક પુણ્ય હોય, પુણ્યના પારાવાર વચ્ચે ભગવાન જન્મે અને સંયમ ગ્રહણ કરે ત્યાં સુધી એનું પુણ્ય અખંડ ચાલે. તો જેવો સંયમ ગ્રહણ કર્યો અને જગતના ચોકમાં ભગવાન ચાલ્યા અને પહેલા ક્ષણથી એને શું આવવા માંડ્યું? ઉપસર્ગો આવ્યા ને, તો પુણ્ય ક્યાં ગયું? ભગવાનનું પુણ્ય ક્યાંય ગયું નહોતું. પણ એ વખતે શું ચાલતું હતું? અંતરાય કર્મનો ઉદય અને પાપ કર્મોના ઉદય, એટલે ભગવાનના અશુભ કર્મના વેદનીય કર્મના ઉદયો ચાલુ થઈ ગયા. એટલે પુણ્ય બધું ક્યાં પડ્યું? રહ્યું સત્તામાં પડેલું. એટલે આવું સત્તામાં પડેલું પુણ્ય કશું પણ આપણને તત્કાલ શું ના આપી શકે, કામ ના આપી શકે. એટલે જયારે જયારે આપણે સાતાની સુખની અપેક્ષા કરીએ એ વખતે આપણને પુણ્ય ઉદયમાં હોવું જોઈએ. તો આનું જો આપણે અગર જ્ઞાન હોય તો જ્ઞાની કહે કે એ વખતે અસાતા પણ ટાઈમ બી રાખી જામ થઈ ગયો, સિગ્નલ ઉપર આપણે અટકવું પડીએ, આગળ એક્સિડન્ટ વગેરે થયું હોય અને આપણે અટકી ગયા તે વખતે આપણે અકળાઈએ કે ના અકળાઈએ? પણ એ વખતે આપણે શું માનવું જોઈએ? આ મારા અંતરાય કર્મનો યોગ છે, જયારે અંતરાય કર્મ પૂરું થશે ત્યારે જ મારું એક કદમ પણ આગળ વધવાનું બનશે. એટલે આપણી માન્યતામાં એવું છે કે મને બધું અનુકૂળ હોય તો મારું અનુકૂળ શરીર, અનુકૂળ પરિવાર અને પરિગ્રહ પણ પર્યાપ્ત પૂરેપૂરો. આપણે પહેલે દિવસે કીધું હતું ને કે પરિગ્રહ સાથે પર્યાપ્ત શબ્દ, પૂરો શબ્દ, સંપૂર્ણ શબ્દ અને પૂરતો શબ્દ એ પણ બંધ બેસતા નથી. પરિગ્રહ હોય ને એ કદી પૂરતો ન હોય, પરિગ્રહ હોય એ કદી પર્યાપ્ત ન હોય, એટલે કે પરિગ્રહ હોય ત્યારે પણ આપણને સંતુષ્ટ કરે એટલો ન હોય, આવું બને જ ન બને. કોઈ પૂર્ણ વિરામ મૂક્યું તો એ શાંતિ આપી કોને આપી? પૂર્ણ વિરામે આપી, નહીં કે પરિગ્રહ. પરિગ્રહ થી આપ્યા આપણે એના ઉપર પુસ્તક મૂકી દઈએ કે મારે આટલું જ નથી, તો જે શાંતિ મળી એ શાંતિ કોના વડે મળી? આપણે પૂર્ણ વિરામ મૂક્યું એના વડે. બાકી પરિગ્રહ ભાવમાં રહીએ ને તો ક્યારેય પૂર્ણ વિરામ આપણે મૂકી શકતા નથી. એટલે મારી તમારી સુખની વ્યાખ્યા એટલે શરીર પરિવાર ને પરિગ્રહ, આ ત્રણ આપણે સુખ માન્યું અને અપેક્ષા એવી કરી કે ધર્મ કરીએ તો સુખી થવાય. તો જ્ઞાની કે છે ધર્મ આ ત્રણ માનું કશું આપે જ નહીં. ધર્મ શરીરની સાતા આપે, પરિવારની અનુકૂળતા આપે, પરિગ્રહની પૂર્તિ કરાવે ન કરાવે? ધર્મ શું કરાવે? ધર્મ તો પરિગ્રહ છોડાવે, પરિગ્રહ છોડાવે, પરિવારમાંથી બહાર કાઢે, અને શરીરની સાતાને બદલે કર્મક્ષયનો, અસાતાનો, વેદનાનો, પીડાનો સ્વીકાર કરવાનો માર્ગ આપે. એટલે એક્ચ્યુઅલ ધર્મ આત્માનો સ્વરૂપ, આત્માનો સ્વભાવ, એ કદી આ ત્રણની પૂર્તિ ન કરે. તો ભગવાનને ગૌતમ સ્વામીએ પૂછ્યું, તો ભગવાન તો પછી ધર્મનું ફળ શું? ધર્મનું ફળ શું? ધર્મનું ફળ પરમાત્માનો જવાબ છે, સમાધિ. શું બેન? ધર્મ કરનારો સદાને માટે સમાધિમાં હોય, સમતામાં હોય. સામાં હોય? સમતામાં અને સમાધિમાં હોય. તો જયારે જયારે આપણે ધર્મ કરીએ ત્યારે આપણી અપેક્ષા જો એવી હોય કે આ ધર્મ વડે મારી આજીવ્યાધી ઉપાધિ ચડી જશે, મારો પરિવાર શાંત થઈ જશે, મારા પરિગ્રહમાં વૃદ્ધિ થઈ જશે, તે બ્રહ્મા આપણે આજ સુધી ધર્મ કરતા રહ્યા અને પરિણામે ધર્મનું ફળ જે મને તમને સમાધિ રૂપે, શાંતિ રૂપે, સંતોષ રૂપે અને આત્માના સ્વરૂપ રૂપે મળવું છે, એને બદલે પુણ્યમાં એ કન્વર્ટ થઈ ગયું. તેમાં થઈ ગયું પુણ્યમાં કન્વર્ટ થયું, અને પુણ્યના પરિણામે હું ને તમે આવા ઊંચા નીચા પ્રવાહમાં અટવાયા કર્યા. એટલે હવે આપણે પર્યુષણ કરવા ધીરા એવા આ પનોતા દિવસમાં જે ધર્મ કર્યો છે, જે કરી રહ્યા છીએ ને હજુ પણ બે દિવસ જે કરવાના છે, એ વખતે આપણા મનમાં ધર્મની વ્યાખ્યા, ધર્મની ડેફિનેશન આપણે શું કરવાની છે પૂરેપૂરી ક્લિયર કરવી છે. જો આ ક્લિયર હશે ને તો આપણા બે દિવસ પણ આપણને પરિણામ આપનારા બની શકશે. શું આવશે? એનું રિઝલ્ટ આપી દેશે. કારણ કે ઘણી વખત સાપ કરડે ને તો ઝેર શરીરમાં પ્રસરવા માંડે. શું થાય? શરીરમાં ઝેર પ્રસરે, પણ એ વખતે ઝેરને પ્રસરતું અટકાવવું હોય તો ઘણાને શું કહેવામાં આવે કે જ્યાં ડંખ લાગ્યો ને એનાથી આગળના ભાગમાં સુકર દેવાનું ટાઈટ દોરી બાંધી દેવાની, કે જેથી કરીને લોહી પ્રસરીને આગળમાં ઝેરને ન લઈ જાય. એમ નાની મને તમને કહે છે કે આ છ દિવસમાં આપણા તપમાં, આપણા ત્યાગમાં, આપણા જ્ઞાનમાં, આપણા ધ્યાનમાં, વૈરાગ્યમાં આવું કોઈ મમતાનું, અજ્ઞાનનું ઝેર જો અંદર ભળી ગયું હોય તો હવે શું કરી દેવાનું છે? એની આગળ ટાઈટ બાંધી દેવાનું છે. એ પર આલોચના કરવાની છે, નિંદા કરવાની છે. હે પરમાત્મા, આવો ઉત્કૃષ્ટ ધર્મ કરીને મેં એના બદલામાં સુખની વ્યાખ્યા પ્રમાણે આપણું મન ઓટો કોમ્પ્યુટર છે. શું છે? ઓટો કોમ્પ્યુટર છે. મનમાં જે અપેક્ષા હોય ને એમાં એનું પુણ્ય ડાયવર્ટ થઈ જાય. મનમાં અપેક્ષા કરી હોય કે આપણી અપેક્ષા એટલી જ હોય કે ધર્મ વડે મને આ મળે, તો ધર્મની જે ક્રિયા કરતા, જે ધર્મને આરાધના કરતા, જે આપણને પરમ નિર્જરાનો લાભ મળવો છે એને બદલે એમાં ચાલ્યો જાય પુણ્યમાં ચાલ્યો જાય, તો આપણે એની આલોચના કરીએ છીએ, નિંદા કરીએ છીએ, ગ્રહા કરીએ છીએ. એકવાર એક સાધક જેને સાધના કરીને રત્ન ચિંતામણી પ્રાપ્ત કર્યું અને આ રત્ન ચિંતામણી મળતા એને વિચાર આવ્યો કે આ ચિંતામણી રત્નનો સ્વભાવ એવો છે કે હાથમાં રાખી અને મનમાં જે ચિંતન કરો એ વસ્તુ આપણને શું થાય? પ્રાપ્ત થઈ જાય, પ્રાપ્ત થઈ જાય અને ખરેખર થાય આવી જો સિદ્ધિ હોય તો. એટલે આવું રત્ન ચિંતામણી એક સાધુએ સાધ્ય કર્યું. પછી એને કીધું મારે તો આ રત્ન ચિંતામણી વડે કશું પ્રાપ્ત કરવું નથી, તો આ નગરનો રાજા છે ને એ બહુ પ્રજાવત્સલ છે અને પ્રજા માટે બહુ સારો રાજા છે, તો ચાલો એને જઈને આપો. એટલે એને રત્ન ચિંતામણી એને આપ્યું. આ ચિંતામણી રત્ન હાથમાં આવતાની સાથે રાજાએ વિચારણા કરી, શું રાજાની નજર પ્રજાવત્સલતા તરફ હતી, એટલે એને વિચાર કર્યો કે આખું મારું રાજ્ય સમૃદ્ધ થઈ જાય, શાંતિ વાળું થઈ જાય, બધાને અનુકૂળતા મળે. અને પછી વિચાર આવ્યો કે આ તો હું માંગુ છું, પણ હું મારા આખા એ આખા નગરજનો જે રાજદરબારમાં ઉપસ્થિત છે, જે અહીંયા બેઠા છે, એ બધાને ચાન્સ આપું કે એની ઈચ્છા પણ શું થાય, પૂરી થાય. હવે એ વખતે એને બધાને ચાન્સ આપ્યો કે બે મિનિટ માટે કે બે ક્ષણ માટે બધાને આ મૂર્તિમાં લેવાનો અધિકાર છે. અને એ વખતે દરેક પ્રજાજન એક પછી એક આવે છે, એક પછી એક આવે છે, અને પોતાના હાથમાં રત્ન ચિંતામણી લે છે. અને બધાએ મનમાં ને મનમાં ચિંતન શરૂ કર્યું હશે, બધાએ અપેક્ષા પૂર્તિની માગણી કરી હશે. હવે વિચાર કરો, આખી સભાના દરેક લોકોએ એક સરખી માગણી કરી હશે, નહીં કરી હોય? શા માટે ન કરી? કારણ કે બધાની સુખની પ્રાપ્તિની સિદ્ધિની અને એને શું આ ભોગમાં જોઈએ એની વ્યાખ્યા દરેકની શું હતી, સિદ્ધિ હશે ને. એટલે દરેકના હાથમાં રત્ન ચિંતામણી આવી, પણ દરેક એક સરખા સુખી ન થઈ શક્યા. તેમાં રત્ન ચિંતામણી જવાબદાર હતું કે દરેકનું મન જવાબદાર હતું? એમાં ધર્મરૂપી રત્ન ચિંતામણી, ધર્મરૂપી રત્ન ચિંતામણી મને ને તમને હાથમાં આવી. આ પર્યુષણના 8 દિવસ મને ને તમને બધાને મળ્યા, પણ દરેકે આ 8 દિવસમાં જે પ્રાપ્ત કર્યું, જે માગ્યું, જે સાધ્યું, એ એક સમાન હોય ન હોય? કારણ શું? આપની પોતાની સમજણ. તો વિચારો, અનાદિ અનંત પાછી પરમાત્માની વાણી જે રત્ન ચિંતામણી જેવી છે, કેવી છે? રત્ન ચિંતામણી જેવી છે. ભગવાન માત્ર એક જ શબ્દ બોલ્યા, સંબુધ કિમ ન બુધ, સંબુધ કિમ ન બુધ, બોધ પામ, બોધ પામ, ચંડકોશિયા બોધ પામે. અને એ વખતે ચંડકોશિયો એક જ પળમાં આ સંબુધ એનો અર્થ પામી ગયો. કેવા બહુમાં હતો? મિથ્યા દ્રષ્ટિ હતો, ટીરિયન્ટ હતો, પાછો ઝેરીલો સાપ હતો, તો પણ એને અંદરમાં પરિણમન થઈ ગયું. આપણે આટલા મિથ્યાથી નથી, આવા ટીરિયન્ટ પણ નથી, ને આટલા ઝેરીલા પણ નથી, ખરેખર નથી ને. જો સમાપનાનો દિવસ કારણે આવે છે, આપણે આપણી જાતની તપાસ કરવી પડશે કે આપણા અંદરમાં કેટલા ઝેર ગયા છે, કેટલા વેર ગયા છે, કેટલા અંદરમાં પૂર્વગ્રહોના સાપો ને વૃક્ષિયો અંદર ગૂંચવાઈને પડ્યા છે. જો આ નહીં જોઈએ ને તો ક્ષમા શબ્દ, ક્ષમાપના શબ્દ આપણા પાસે પર્વરૂપે આવવા છતાં પણ આપણા આત્માનું કલ્યાણ કરનાર, બોધ પામનાર નહીં બની શકે. એટલે ભગવાન સંબુદ્ધ શબ્દ બોલે એ વખતે સામે ચંડકોષીઓ હોય તો પણ જો એ પોતાનું મન શું કરે, અર્પણ કરી દે અને ભગવાનના શબ્દના હાથને પામવા કોશિશ કરે, તો એક જ ભાવમાં ચંડકોષીઓ કેવી પલટી ખાધી, કેવું પરિવર્તન કર્યું, એ ત્યાં પહોંચી ગયો, મોક્ષ તરફ પ્રયાણ કરી દે. તો મને ને તમને આ શબ્દ કાનમાં કેટલી વાર કર્યા છે, અહો ભવ્ય જીવો, બોધ પામો, બોધ પામો, બોધ પામો. પણ આપણે હજી સુધી આ શબ્દનો મહિમા સમજ્યા નથી. એટલે જીન વાણી, વીર વચન, પરમાત્માનું આગમ અને પરમાત્માના શબ્દો મહા મહા મંત્રો હોવા છતાં આપણે એનું આરાધન કરી શક્યા નથી. તો આજથી આપણા દિવસો હવે ડાઉનફોલ કહેવાય, શું કહેવાય, મિડલમાં આવ્યું ને, ત્યાં સુધી કાઉન્ટ અપ હોય, હવે તો કહેવા માંડે કાઉન્ટ ડાઉન થાય છે. 4 દિવસ થાય એટલે હવે પછી દિવસ તપસ્વીઓને પેલા શરૂ કરે ને, ત્યારે 4 દિવસ પેલા દિવસે 8 દિવસ બાકી છે. પછી 4 દિવસ થયા ને 5મે દિવસે આવ્યા એટલે હવે એને કેટલા દિવસો કર્યા એમાંથી શું આવે, દિવસો ઓછા ઓછા થવાના. હવે આપણા માટે પણ સમાપના દિવસના કાઉન્ટ ડાઉન ચાલુ થઈ ગયા છે. તો આપણે જીવનની અંદર આજથી અવલોકન કરવાનું શરૂ કરીએ છીએ અને આ જે આપણે નિયમ ધારી ગયા છીએ એને આત્મસાફ કરવા માટે આપણે કટિબદ્ધ બનશું તો આપણા પર્વાધિરાજ પર્વના અંતિમ દિવસ પહેલા આપણે આશ્રમના બધા દરવાજા શું કરી શકશું, બંધ કરશું. કારણ કે દરેક અનિષ્ટનું મૂળ, દરેક દુઃખનું મૂળ, દરેક આપણા જીવનની યાતનાનું મૂળ એ આપણે બાંધેલા કર્મોમાં છે. તો હવે કર્મ બંધન કેમ ઓછામાં ઓછું થાય અને જે કર્મ બાંધ્યા છે એ કર્મમાંથી આપણે કેવી રીતે વધુમાં વધુ નિર્જરા કરીએ એની વિચારણા કરવા માટે આ રત્ન ચિંતામણી જેવું પર્વાધિરાજ પર્વનું આપણે સેવન કરીએ અને આપણી 3 જે માન્યતાઓ છે શરીર પરિવાર ને પરિગ્રહ, એનો હવે આપણે શું કરી નાખીએ, છેદ ઉડાડીએ. ત્યાં શરીર પરિવાર ને પરિગ્રહ ની અનુકૂળતા જેટલી વધુ મળી એટલી મારી આસક્તિ. યુવાન હતા અને રાતના પાર્ટી શરૂ થાય અને 10 વાગ્યા પછી તો શરૂ થવાનું શરૂ થાય, એ 12-1 વાગ્યા સુધી ચાલે અને હોજરી પચાવી શકતી તો આપણે વધુ ને વધુ એનો આનંદ માણતા હતા કે નહોતા માણતા. એટલે જેટલી અનુકૂળતા વધારે હતી, શરીરની શક્તિ વધારે હતી, એના વડે આપણે યુવાનીમાં તપ વધારે કર્યું કે કર્મ વધારે બાંધ્યા. એટલે મને ને તમને જેટલી શરીરની અનુકૂળતા મળી ને એ અનુકૂળતાનો આપણે શું કર્યો છે, હંમેશા દુરુપયોગ કર્યો છે. હજી પણ સદુપયોગ કરીએ એવી કોઈ ગેરંટી નથી. મોટી ઉંમર થાય ને પછી શરીરમાં અસાતા હોય, એટલે જ્ઞાની છીએ કે એ વખતે તું રોદણા રોશે, હવે મારાથી આ નથી થતું ને મારાથી તે નથી થતું, તો જયારે થતું તું તે શું કર્યું એનો વિચાર કર. એ રોદણા રોવાને બદલે આપણે શું વિચાર કરવા જોઈએ, આપણું એક દરેકનું એક વલણ છે એટલે કે ટ્રેન્ડ છે કે આપણાથી શું નથી થતું એનું લિસ્ટ બહુ મોટું કરીએ, પણ કરી શકાય એવું શું નથી કરતા એનું લિસ્ટ કરતા. આપણે હવે લિસ્ટ કરવું હોય તો શેનું કરવાનું છે, શું નથી થતું એમ નથી કેવું, પણ મારાથી થઈ શકે એવું શું નથી કરતું, બસ આટલું જ યાદ રાખો. તો આપણે આજથી નક્કી કરીએ છીએ કે મને શરીર સારું મળે કે ન મળે, પણ જેને શરીર વડે સાધના કરવી છે એવા તો મહાભયંકર રોગની વચ્ચે પણ મારા કર્મનો જથ્થો ખરી રહ્યો છે, મારા આત્માના પ્રવેશ ઉપરથી અનંતા અનંતા અસાતા વેદનીય કર્મનો ખાઈ થઈ રહ્યો છે. દેણું ઉતરતું હોય, આપણી પાસે મૂડી હોય, ખૂબ પૈસા હોય, એ વખતે કોઈ પુરાણો દોસ્ત યાદ કરાવે કે તે મારી પાસેથી કર્જ લીધું હતું અને એ કર્જ ચૂકવવાનું બાકી છે, આજે હવે મને જરૂર છે તો આ કર્જ મને ચૂકવી દે, એ વખતે સમજુ અને પ્રામાણિક એવી વ્યક્તિ એમ માને કે ચાલો આજે મારી પાસે શક્તિ છે, મારી પાસે મૂડી છે અને પુરાણો દેણદાર, પુરાણો હું દેણદાર છું, એ મારો દેણદાર આજે આવ્યો છે તો કર્જ ચૂકવી દઉં. એ કર્જ ચૂકવી ચૂકવતી વખતે એને હળવા થયાનો અહેસાસ હોય કે મૂડી ઓછી થઈ ગયાના રોદણા હોય, જો સમજદાર હોય, જો ખરેખર હળવો થવા માંગતો હોય તે વખતે શું માને, સારું થયું આજે આવ્યો કે જયારે મારી પાસે મૂડી છે, એમ માનીને આનંદ અનુભવે કે ચાલો મારું કર્જ ઉતરી ગયું. એમ હું ને તમે મનુષ્ય ભાવમાં છીએ, વેદના આવશે, પીડા આવશે, શરીરની અસાતા આવશે, ત્યારે આપણે એમ વિચારવાનું છે કે આજે હું કરોડપતિની પેઢી ઉપર છું, મહાવીરની પેઢી ઉપર છું, મારી પાસે સમજણનો આવો મહાન વારસો છે કે મને આનંદ છે કે મારા કર્મ શું થઈ ગયા છે, જરી રહ્યા છે, નિર્જરી રહ્યા છે. ખરેખર નાની જેનો કે છે એકવાર અનુભવ કરી જોજો, વેદના તો આવી જ છે, પીડા આવી છે, રોગ આવ્યો છે, અસાતા આવી છે, એને તો નિવારી શકાય, ટાળી શકાય એ કર્મની સત્તાના હાથમાં છે, આપણા હાથમાં નથી. તો હવે આપણે શું માનવાનું, એક કર્જનું ઉતરતું જોવું, આપણું કર્જ ઉતરતું જોવું એનો તું આનંદ માણજે તો આપણી પીડા ઓછી થઈ જશે. એટલે શરીર વડે જે કર્મ ખપે એ કર્મ આપણે ખપાવી નાખીએ, પ્રતિકૂળતા આવી આપણે બધા જ આપણા વિરોધી લાગે. ઘણી વખત શું કે પતિ પત્ની વચ્ચે મોટી ઉંમરે ઘણી વાર વાત થતી સંભળાય, આટલા વર્ષ થયા તોય તમે મને સમજી જ ન શક્યા, બરાબર છે ને. ચાલો આપણી ફરિયાદ સાચી એ તો સમજી ન શક્યા, પણ આપણે એને સમજી શક્યા, જો આપણે એ સમજી શક્યા હોય કે મને સમજે એવા છે જ નહીં, તો આપણી કોશિશ શું હોય કે હું તો એને સમજું. આજે આપણે શું કહીએ છીએ, ઉંમરભર જીવનભર હંમેશા સામનો કરીએ છીએ. જ્ઞાની કે છે પ્રતિકારમાં શક્તિ વધારે લાગે કે સ્વીકારમાં શક્તિ વધારે લાગે, પ્રતિકારમાં વધારે લાગે કે સ્વીકારમાં. તો આપણે જીવનભર શું કરીએ છીએ, પ્રતિકાર કરીએ છીએ. તો જ્ઞાની કે છે જયારે પ્રતિકૂળતા આવે ને ત્યારે વિચારજે મારું ટોલરન્સ બહાર આવવું, આજે મને તક મળી છે કે મારું ટોલરન્સ વધે. વેઇટ લિફ્ટર હોય ને એ 5 કિલો ઉપાડે, 50 ઉપાડે, પછી 25 ઉપાડે, તે પોતાને ટોર્ચર કરે, પોતાને હાનિ કરે, પોતાને તકલીફ આપે, એ શું કરે, પોતાનો ટોલરન્સ વધતા વધતા સ્ટ્રેન્થ વધી જાય. શું વધી જાય, તેનો હવે તમારી બધા સ્ટ્રેન્થ વધી ગઈ ને. એક વાર કોઈ થી પૂછી કે આ સ્ત્રીઓ છે બધી, એ ઘણી વખત એમ કે એમને સાથે બહુ આજે મારા રાત નથી. એટલે આ જમાનામાં પૂછીએ કે તમે ને તમે મળજો. એક બેન ને પૂછ્યું ભાઈ આવું શું કામ માંગો છો, આટલી તકલીફ પેશો છો, શું કામ માંગો છો? તો કે આપણે તકલીફ ભોગવી છે તો બીજાને લાભ કરતા પાપનો ભોગ આપણને જ મળે ને પાછો. તો સીધો થઈ ગયેલો પતિ મને મળે, શું આટલો ટ્રેન થયો છે એનો એ પતિ મળે તો એનો લાભ કોને મળે? મળે ને મને મળે. એટલે આપણી અપેક્ષા શું છે બેન? આપણી અપેક્ષા શું છે? આપણે ટોલરન્સ નથી વધારતા, પણ આપણે સતત ફરિયાદમાં જીવીએ. તો જ્ઞાની કે છે કે મારી તમારી જેટલી કર્મ કરતાના ઉદયની અવસ્થાઓ છે, સિચ્યુએશન છે, એ આપણા માટે ઉપકાર કરનાર છે. શું કરનાર છે? કર્મ ન જાણી ક્યારે અને કેવા સંજોગોમાં આવશે, કેવા જોરથી આવશે, કેવા તીવ્રતાથી આવશે અને કેટલી તીક્ષ્ણતાથી આવશે. તો આપણે અત્યારે આ દુઃખ વેચીને શું કરીએ છીએ? આપણું ટોલરન્સ વધારીએ છીએ. એટલે પરિગ્રહની અપૂર્તિ, એટલે ધન કદાચ ઓછું હોય, સંપત્તિ ઓછી હોય, સંસારમાં ક્યારેય પણ એક સમાન જીવો હોય એવું બન્યું નથી. કારણ કે બધાના પુણ્ય સમાન નથી. શું નથી? બધાના પુણ્ય સમાન નથી. એટલે એમાં વર્તમાન કાળમાં આપણે બધા પીડા પામીએ છીએ ને, એ આપણી આગળ શું નથી એના કરતા વધારે બીજા પાસે શું છે એના કારણે પીડા પામીએ છીએ. એક હસબન્ડે આખી દુનિયાની એને સફર કરાવી દીધી, ખાલી એક કન્ટ્રી બાકી રહી ગઈ. તો શું? તો બેન શું કે છે? હજી એક કન્ટ્રી બાકી છો? વિચારો, ધારો કે એ એક કન્ટ્રી બતાવી દીધો હોત તો એ સુખી થઈ ગયા હોત? જો એ કન્ટ્રી બાકી હોય અને દુખી થવાતું હોય, એ કન્ટ્રી બતાવી દેવાથી કોઈ સુખી થઈ શકતો નથી. એટલે આપણા જીવનની અંદર આપણે નક્કી કરવાનું છે કે મારે ને તમારે દુઃખી ન થવું હોય તો કર્મ સરકારનો શું કરતા શીખવું પડશે? સ્વીકાર કરતો કરતા શીખવું પડશે. એટલે ધર્મ ધ્યાન નું પહેલું લક્ષણ જાણીએ બતાવીએ છીએ, ઉદય નો સ્વીકાર. ઉદય નો સ્વીકાર એટલે સમબુદ્ધ, બોધપામ. બોધપામ ચંદકોશિયા એમ ભગવાન મને તમને કહે છે, મારા ને તમારા આત્મામાં ફૂફાળા મારતા અહમના, ક્રોધના, માનના અને માયાના આવા સાપો સતત ને સતત ફૂફાળા મારે છે. આને નાખવાનો અવસર છે અને એને નાખવા માટે આપણે માન્યતા બદલવી પડે. આપણે કિંગડમ જોઈએ છીએ કે ફ્રીડમ જોઈએ છીએ? ડોમ ડે છે. હવે આપણે ફ્રીડમ માં માલિક થવું છે કે કિંગડમ ના માલિક થવું છે? વિચાર કરો. કિંગડમ માં રાજાને ખરેખર સુખ હોય, વિચાર કરો, ત્યારે રાજા બન્યા પછી. આ સંસારનો કોઈ જીવ જો રાજા બન્યા પછી સુખી હોત ને તો રાજાઓ રાજ્ય છોડીને, આપણે હિન્દુ ધર્મની જેટલી પણ કથાઓ વાંચીએ ને એમાં છેલ્લે શું આવે? ત્યાં રાજકુમારને રાજ સોંપી અને રાજા ક્યાં ચાલ્યા ગયા? જંગલમાં ચાલ્યા ગયા, વનવાસમાં ગયા. એ વનવાસ અને જૈન શાસન પ્રમાણે પુત્રને કારોબાર સોંપીને રાજાઓએ શું લીધો? સંયમ અંગીકાર કર્યો. એટલે બંનેનો આશય એક જ છે. તો આટલું રાજ્ય, આટલો વૈભવ, આટલી સત્તા અને આટલું સુખ મળવા છતાં એવું શું ખૂટ્યું કે રાજાઓ આખરે શું કરે? રાજપતિ પરાણે ઉતારવા પડે એ વાત નથી. સ્વેચ્છાએ પણ જેનું સંપૂર્ણ રાજ્ય પુણ્ય સરળતું એવા એ પણ આખરે શું કર્યું છે? રાજ્ય છોડ્યું. તો હું ને તમે જે મેળવીને છોડવાનું જ છે એવી વસ્તુ પાછળ આપણું પુણ્ય વાપરી રહ્યા છીએ. હવે આ ભૂમિની અંદર આપણે નક્કી કરશું કે મારે ને તમારે શેરનો ડંખ ગમે ત્યાં હોય, આખા શરીરમાં ન ફેલાઈ જાય એના માટે પાટો તો બાંધવો પડે. અનાદિનું મોહનું ઝેર છે, અનાદિનું ઈચ્છાનું જોર છે, અનાદિનું અજ્ઞાનનું જોર છે. એને નાખવા માટે આપણે જે આગળ વધી રહ્યા છીએ એ આપણા 14 નિયમ. આ 14 નિયમની અંદર ગઈકાલે આપણે વાત કરી છે, હૃદય સુધી પહોંચ્યા છીએ. આ હૃદય ત્યાગ એ આત્માના કલ્યાણ માટે પરમાત્માએ તપ રૂપે બતાવ્યું છે કે કશું એ ના છૂટે તો આપણે માત્ર એક વિજયનો પણ ત્યાગ કરીએ તો પણ આપણને લાભ મળે છે. રસ પરિત્યાગનો, તેનો રસ પરિત્યાગ નામનો તપ 12 તપમાં પરમાત્માએ તપ રૂપે બતાવ્યું છે. જુઓ આ સંસારના કેટલા બધા જીવો એવા છે કે જેને રસકસ વાળા પદાર્થો ક્યારેય પણ મળતા નથી અને છતાં પણ એને તપ કહેવાતું નથી. તમે ઇન્ડિયાના ઘણા બધા શહેરોમાં મોટી સાથે જો નીકળો તો તમને ફૂટપાથ ની એક સાઈડ ઘણી વખત એવા લોકો જોવા મળશે કે જેના હાથમાં શું હોય છે બેન, એક નાનું તૂટેલું વાસણ હોય અને બાળકો ત્યાં ઉભા હોય, એને આપણે કશું ખાવાનું દઈએ તે ત્યારે દોરીને જાણે છીનવતા હોય એ રીતે લઈ લઈએ છીએ અને પછી ત્યારે એને સાથે બેસીને તમે ખાતા જુઓ ત્યારે આપણને ઇથોપિયાની વાત આવે. તમે બધા હવે આપણે દુનિયાની આખી બધી વસ્તુઓની જાણકારી આપણે ઓનલાઈન જોઈ શકીએ છીએ, મીડિયા વડે જોઈ શકીએ છીએ, તો ત્યાં એટલી ગરીબી બતાવે છે. આપણે બિહારમાં પણ બતાવે છે કે હોટેલનું પાણી જે ગટરમાં જાતું હોય એમાં થોડા રાઈસના દાણા પણ પ્લેટોમાંથી ખંખેરાયા હોય, એ દાણાઓ વીણી વીણીને માણસો ખાતા હોય છે. એક વખત એક બુઢ્ઢી માને જોઈ હતી, 90 ની અબાઉટ, તેનાથી મોટી પણ હશે, એવી સ્ત્રીની પાસે એક આવું તૂટેલું એલ્યુમિનિયમનું બર્તન હતું અને એની અંદર એને કઈ દાળ ભાત જેવું દેખાતું હતું. એ ચોળીને કોઈ આપ્યું હશે એમને, એ જે રીતે ખાતી હતી અને જે રીતે તૃપ્તિનો એના ચહેરા ઉપર ભાવ દેખાતો હતો, બેન, એને ગરમ કર્યું હશે, એને ઊનું ઊનું ફરફડતું મળ્યું હશે, એની અંદરમાં લીંબુ ખાટાશ નાખી છે કે નહીં, એમાં ગળપણ નાખ્યું છે કે નહીં, એમાં બરાબર મીઠું પ્રમાણસર છે કે નહીં, આવો કશો એને વિકલ્પ આવતો હશે. બેન, કેટલા બધા વર્ષો સુધી એ સ્ત્રીને મેં એક જગાએ દેખેલી છે કે ત્યાં ને ત્યાં રાતના સુઈ ગઈ હોય, ત્યાં ને ત્યાં બેસી જાય અને જે કોઈ કશું ખાવાનું આપી જાય એમાંથી એનો ગુજારો કરે અને છતાંય એને કેટલું તપ કહેવાય, એને રસ પરિત્યાગનું, એને દ્રવ્ય સંક્ષેપનું, એને ઉણોદરીનું તપ કહેવાય તો શું કહેવાય, કર્મનો ઉદય કહેવાય. તો ઉદય તો મેં તમે અનાદિકાળથી ભોગવવાનો અનંત વાર અનુભવ કર્યો તો પણ એનો અંત ના આવે, શું ના આવે, અંત ના આવે. પણ જયારે એક વખત આપણે આત્મભાવે આત્મના લક્ષ્ય અને જીન આજ્ઞાની અંદર આપણા નિર્જરાના લક્ષ સાથે એક નાના એવા એક પદાર્થનો પણ ત્યાગ કરીએ તો એ પદાર્થ આપણા માટે અનંતકાળ પછી પણ આપણને ક્યારેય વરદ મારો ન બને. એટલે આમાં આપણે શું શીખવાનું છે, વોરથી આવતા શીખવાનું છે, વૃત્તિ અને વસ્તુ બંનેને વોરથી આવવાના છે. આપણે વસ્તુ વસરાવીએ પણ વૃત્તિ નથી વસરાવતા, ત્યારે ખાવા તરફની જે આસક્તિ છે, ખાવા તરફનો આપણો ભાવ છે, પદાર્થોનો ભોગવટો કરવાનો જે આપણી વૃત્તિ છે, એ વૃત્તિ કાપવા માટે આપણા નિયમ ધારણા કરી રહ્યા છીએ. માત્ર વસ્તુ તો મજબૂરીથી છૂટી જાય, મજબૂરી છોડાવે, શારીરિક સમસ્યા પણ છોડાવે, સંજોગો પણ છોડાવે. આજે જે રોજ ચિકન બિરયાની વગેરે હોટેલોના મનગમતા ફાઇવ સ્ટારના બધા ભોજન કરનારા એવા રાજકીય કેદીઓ, આપણે બધા દાખલા તરીકે કહું છું કે સંજય દત્તને પ્રિઝનમાં મૂક્યો હતો, જેટલા વર્ષ મૂક્યો લે એ રોજ શું જમનારો હતો ઘરમાં અને એને ત્યાં જેલમાં શું ભોજન મળતું હતું, તે ભોજન એને એટલા વખત ખાધું તેના કેટલા કર્મ કપાયા, કેટલા કર્મ કપાયા, માત્ર ઉદયમાં આવેલા જે અંતરાય રૂપે એને આવું ખાવું પડે એવા સંજોગો આવ્યા. પણ એક જગાએ મેં ને તમે માત્ર એક 9 દિવસની આરંભી કરી તો પણ આપણે શું કહેવાય કે અનંતા અનંતા જન્મના પાપ કર્મોનો શું થઈ ગયો, નાશ થઈ ગયો. આજે 8 દિવસનું તપ કરનારા આપણે બધા જયારે 8 દિવસની તપશ્ચર્યા કરી ત્યારે એમ કહેવાય છે કે હજારોની સંખ્યામાં આપણા તપ ગણાઈ જાય છે. કેવી રીતે કે મલ્ટીપ્લાય બાય 5, એક ઉપવાસ કરો ને એક ઉપવાસનું ફળ, પણ એમાં બીજો દિવસ ઉમેરાય એટલે મલ્ટીપ્લાય બાય 5 એટલે બીજા દિવસના ઉપવાસના 5 કહેવાય, ત્રીજે દિવસે 25 કહેવાય અને ચોથે દિવસે 125 ઉપવાસ. તમને કેટલા કર્મની નિર્જરા થાય, આ જો અતિશયોક્તિ કે તપનો માર્ગ આગળ વધારવા માટે અથવા તો બાળ જીવોને લલચાવવામાં જ નથી, નાનીના જ્ઞાનમાં દેખાણું છે. એક ઉપવાસ કરવામાં આત્માને કેટલો પુરુષાર્થ કરવો પડે છે, એના કરતા 5 ગણો પુરુષાર્થ બીજે ઉપવાસ કરવો હોય તો કરવો પડે છે અને એમાં ત્રીજો કરવો હોય તો એના પાછા 5 ગણો એટલે 25 ગણો પુરુષાર્થ કરવો પડે. એટલે આને તમે આજ સુધી લઈ જશો ને 70,000 થી ઉપર ઉપવાસ કરો છો, એ કથાય થાય ને 70, એટલા ગણો પુરુષાર્થ જીવને કરવો પડે એના પરિણામે એટલા ઘણા કર્મ આપણા ખપવા માંડે છે. એટલે આ જ્ઞાની નો દેખાયેલો જ્ઞાની ના દર્શન માં આવેલો અને જ્ઞાની એ બતાવેલો અતિશયોક્તિ વિના નો ભાવ છે. તો આવું તપ કરનારો આત્મા આવું તપ પણ જો લક્ષ્ય વિના કરે, આટલા તપ કર્યા કદાચ એના 70,000 ઉપવાસ પણ થયા, પણ એનો લક્ષ્ય માત્ર ને માત્ર આત્મ કલ્યાણ નો હોય, નિર્જરા નો હોય, તો પાછું એમાં ડાયવર્ઝન આવી જાય, અઢળક પુણ્ય મળે. એટલે આપણે સાવધાન વિશેની રાખવી છે કે નાનામાં નાનો આપણો નિયમ હોય કે સંસારા સુધીની મહાતપશ્ચર્યા હોય, આપણું લક્ષ્ય ન બદલાવવું જોઈએ, આપણો હેતુ ન બદલાવવું જોઈએ. તો હવે આપણે આવી ગયા છીએ ઉપાનહ, એટલે ચપ્પલ જોડા. આપણી ગુજરાતી ભાષામાં પગરખા કહેતા, શું કહેતા? પેલા બોલતા ને પગરખા, પગરખા શબ્દમાં પણ પગરખા એટલે જેમાં પગને રાખવામાં આવે, એટલે સ્લીપર હોય, ચપ્પલ હોય, બૂટ હોય, શૂઝ હોય, જે પણ હોય એ બધાને ઉપાનહ એટલે પગરખા કહેવાય. હવે આપણા જીવનની અંદર આપણે ચપ્પલ પહેરીએ છીએ, જ્યારે સંસાર છોડશું, જ્યારે મુનિ ભગવંતના માર્ગે ચાલશું, એ વખતે ચપ્પલ નો સર્વથા ત્યાગ થશે. શું બીજા બધામાં ચાકડી પહેરવાનું, એટલે કે લાકડાની ચાકડી પહેરતા પાદુકા, એ મરીચી નો માર્ગ છે. શેનો માર્ગ છે? મરીચી. ભગવાન મહાવીર નો જ આત્મા જયારે દાદા ઋષભદેવ ના વખત માં ભરત ચક્રવર્તી ના પુત્ર રૂપે જન્મ્યા હતા, એ વખતે મરીચી એ ભગવાન પાસે સંયમ પણ લીધો. ઋષભદેવ આગળ વૈરાગ્ય આવ્યો અને એને સંયમ પણ લીધો, પણ હજી શરીરની સાતા, શરીરની અનુકૂળતા અને શરીરને થનારી પીડા, એમાંથી લક્ષ બહાર નહોતું નીકળ્યું. એટલે જુઓ, જેને ત્રણ પાત્રા તો લીધા પણ સાથે આ ત્રણ આધાર પણ રાખ્યા. એને શુદ્ધ હું દંડ ધારણ કરીશ, પગમાં ચાકડી પહેરીશ અને છત્ર ધારણ કરીશ, કારણ કે મારા પાસે શરીરની એવી અપેક્ષા નથી કે મારું શરીર હું ખતમ કરી નાખું. એટલે પગમાં કાંટા કાંકરા કદાચ ઝુંકાઈ જાય તો નિર્દોષમાં નિર્દોષ, એટલે કે જે લાકડું પડ્યું હોય એને ઘસીને એમાંથી ચાકડી પાદુકા બનાવવામાં આવતી, પણ એટલો માર્ગ એને લીધો, આટલો આગાર લીધો અને પરિણામે એક કરોડા કરોડી સાગરો પણ કાળ કેટલો ગયો વિચારો. આટલો આટલો ભાર વહન ન કરી શક્યા. આ ત્રણ વસ્તુનો આગાર રાખ્યો. એ જ વખતે ઋષભદેવની સાથે નીકળનારા અનેક જીવો ત્યાં ને ત્યાં એ જ ભાવમાં મોક્ષગામી થઈ ગયા. અને મરીચીએ કેટલો આધાર રાખ્યો, આધાર રાખ્યો ને એની અંદર માં માન્યતાનો દોષ હતો. શું હતો? ખાલી શારીરિક વસ્તુ કેટલી નહીં, આમ પણ થઈ શકે અને છતાં પણ એને ધર્મ ત્યાં પણ છે ને ધર્મ અહીંયા પણ છે. એને ભૂલ કેટલી કરી હતી કે જ્યારે જ્યારે મરીચી ઉપદેશ આપે એ વખતે એનું વક્તવ્ય, એની વાત છતાં એની બુદ્ધિનો પ્રભાવ એવો હતો તેના જેવો બીજો વક્તા દાદા ઋષભદેવના દરબારમાં નહોતો. એટલે મરીચીથી બોધ પામે, એની આગળથી જ્ઞાન સાંભળે અને ત્યાં ને ત્યાં શિષ્ય હાથ જોડીને બોલી જાય કે મને સંયમનો માર્ગ આપો, મને તમારો શિષ્ય બનાવો, મને સંયમનું દાન આપો. એ વખતે મરીચીનો આત્મા બોલી ઉઠતો. આપણે બોલીએ ને આપણે કોન્શિયસમાં ને અનકોન્શિયસમાં, કોન્શિયસમાં જે છે ને એ બરાબર છે, એની ભૂલ હજી સુધરે, પણ જે અનકોન્શિયસમાંથી આવે છે એનું મૂળ કેટલું ઊંડું હોય છે? ખૂબ ઊંડું મૂળ હોય છે. એટલે એને કોન્શિયસમાં હતું ને ત્યાં સુધી એ શું બોલતા હતા કે ધર્મ તો દાદા ઋષભદેવ પાસે છે, તમે જાઓ અને એમની પાસે સંયમ અંગીકાર કરો. એટલે બધાને ત્યાં મોકલી આપતો, પોતે એક પણ શિષ્ય ના બનાવ્યો. જન્મભર આયુષ્યભર જ્યાં સુધી એ ભાન્ય ને જાગૃત રહી કે હું કરું છું એ રાજમાર્ગ નથી, મોક્ષ માર્ગ નથી, એમાં ક્ષતિ છે, એમાં ખામી છે, એમાં કંઈક અધુરક છે. ઓછું અધિક વિપરીત બોલીએ છીએ ને, પણ જયારે એક દિવસ પોતે ગોચરી જવા માટે નીકળે છે એ વખતે એની શરીરની નબળાઈને કારણે એને ચક્કર આવી જાય છે અને પરિણામે એ ગોથું ખાઈ જાય છે, પડી જાય છે. ત્યારે એના મનમાં વિચાર આવે છે કે આમ જ ચાલશે, હું એક પણ શિષ્ય નહીં બનાવું તો ભવિષ્યમાં મારી સેવા કોણ કરશે, હું કઈ રીતે સર્વાઈવ થાય. આજે આપણે બધાને પણ વિકલ્પો ચાલે છે ને, બેમાંથી એક થતું શું કરશે, આપણું કોણ કરશે, આપણું કરશે આપણો પતિ કરશે, આપણી પત્ની કરશે કે આપણું પુણ્ય કરશે, આપણું કોણ કરે? ખરેખર વિચારી છે પતિ પત્ની એકબીજાનું કરે કે પુણ્ય કરે? જો પતિ પત્ની બંને હોય અને બંને એકી સાથે બીમાર પડે એવું બને કે ના બને, પણ જેને આપણે આધાર માન્યો હતો એ આધાર તૂટી જાય કે ન તૂટી જાય, ઉલટું જોવાનું આવે કે આપણે કશું કરી શકતા નથી અને એ પણ આપણું કશું કરી શકે નહીં. પણ જો પુણ્ય પ્રબળ હોય તો પાડોશી પણ મળી આવે. આજે બધા કે છે ને, પેટના એ ન કર્યું એટલું મારા પડોશી એ કર્યું, સગા એ ન કર્યું એટલું મારા વાલા એ કર્યું. આ શબ્દ આપણે ગોતી શક્યા છો સગા વાલા. પણ નાની કે છે આ સંસારમાં સગું કે વાલું કોઈ નથી, સગું કે વાલું કોઈ હોય તો તારું પુણ્ય ને પાપ છે, બાકી બધા તો નિમિત્ત માત્ર છે. પણ મરીચી ના મનમાં આવો વિકલ્પ આવ્યો. અને એ વખતે બરાબર કપિલ નામનો એક રાજકુમાર એમની પાસે બોધ પામે છે. અને એ વખતે કપિલ એને કહે છે કે મને સંયમ નું દાન આપો, મને તમારો શિષ્ય બનાવો, હું તમારાથી પ્રભાવિત છું, તમારું જ્ઞાન અદભુત છે અને મારે હંમેશ માટે સંસાર છોડીને તમારો શિષ્ય બનવું છે. અને તેનું અનકોન્શિયસમાં જે પડ્યું છે સલામતીનો ભાવ, એ અજ્ઞાન ત્યાગ્યું છે. અને માત્ર મરીચી એટલું બોલ્યા, મરીચી એટલે કોણ, મહાવીર સ્વામી નો ભાવ. ભગવાને ભર્યા સંવત્સરમાં, ભર્યા સંવત્સરમાં આ પોતાની પોલ ખોલી, પોતાનો એકરાર કર્યો કે હો જગતના જીવો, મેં પણ આવી એક ભૂલ કરી હતી, એનું પરિણામ હું આજે ભોગવું છું. એક કરોડાકરોડી સાગરો પણ સુધીમાં હું નર્કનો મહેમાન થઈ આવ્યો, હું ત્રિરેન્દ્રના ભોગમાં પારાવાર પીડાને પામ્યો, મેં અસંખ્યાતા ભોગ કર્યા. એક કરોડાકરોડી સાગરોમાં કેટલા ભોગ થાય, અસંખ્યાતા અનંતા. એક ઇન્દ્રિયમાં જાય ને એ અપેક્ષા અનંત. પણ એટલું જ બોલ્યા કે કવિલા હે કપિલ, ધમ્મમ ઇકમતી ઇયમતી, હે કપિલ ધર્મ ત્યાં પણ છે ને અહીંયા પણ. શું કીધું? આપ તો કહો છો કે ધર્મ તમારી પાસે નથી, ખાલી ઋષભદેવ પાસે છે. એ વખતે માર્મિક રીતે ગોપવીને છુપાવીને માયામાં લપેટીને એટલું બોલ્યા, હા કપિલ હું કહું છું કે ધર્મ દાદા ઋષભદેવ પાસે છે પણ અહીંયા પણ છે. અહીંયા જ છે એવું નથી બોલ્યા, દાદા ઋષભદેવ પાસે નથી એવું પણ નથી બોલ્યા, પણ શું કીધું કે ધર્મ ત્યાં પણ છે અહીંયા પણ છે. હવે આટલું જ બોલ્યા અને એ વખતે નું સમ્યક તો શું થયું, કોમન થઈ ગયું, માન્યતામાં ગોટાળો થઈ ગયો, અંદરમાં એક ભૂલ કાયમ માટે ઊંડી ઉતરી ગઈ. હવે એના કારણે એનો આટલો સંસાર વધ્યો. જયારે ધર્મ ની બાબતમાં આપણે બધા આટલું તો ચાલે, આટલું તો કીધું છે, આમ તો કરાય, નાની કે છે સમજણ વિના જ્ઞાન વિના આપણે જો આવી કરુપણા કરીએ, કરુપણા ન કરીએ અને આપણી માન્યતામાં પણ આવે તો પણ આપણો અનંતો સંસાર વધે. ત્રણ કાળમાં જ્ઞાન નો માર્ગ, હીન નો માર્ગ, મોક્ષ નો માર્ગ એક જ હોય. અને એ જ છે કે આત્મા ઉપર એક પણ નવું કર્મ ન આવે, અને જૂના કર્મ બધા ખરી જાય તો જ આપણે આત્માની મુક્તિ કરી શકીએ. હવે સંસારનો કોઈ પણ જ્ઞાની કોઈ પણ વ્યક્તિ આપણને એવો માર્ગ બતાવે કે આ પણ કરો ને આ પણ કરો તો આપણે શું કહીએ કે વર્તમાન કાળ પ્રમાણે આ ચાલી શકે. તો જ્ઞાની કે છે ન ચાલે ન ચાલે ને ન જ ચાલે, તારાથી ન થાય તો તું ન કર, પણ એમ માનીને ન કર કે હું કાય જ છું એટલે નથી કરતો, પણ કરવા જેવો તો પૂર્ણ માર્ગ નું આરાધન જ છે. તેના માટે આપણે આવી રીતે ચપ્પલ ની વાત આવે છે ત્યારે મરીચી થી શરૂ થયેલી આ પરંપરામાં આપણે જાણીએ છીએ કે ચાકરી હોય, બૂટ હોય, શૂઝ હોય, ચપ્પલ હોય, એ એક શસ્ત્ર છે. શું છે? શસ્ત્ર એટલે અધિકરણ, અધિકરણ એટલે જેના વડે જીવોની હિંસા થઈ શકે. જો આપણે પગમાં ચપ્પલ પહેરી આવે ને તો આપણે ચાલીએ ત્યારે નીચે જોઈએ નહીં, પણ જો આપણે ખુલ્લે પગે હોય તો આપણે અવશ્ય નીચે જોવાના છે ને વરસાદ, આપણે નીચે જોઈ ત્યારે ચાલીએ કે જો આપણે ચપ્પલ ના પહેર્યા હોય તો. પણ નાની જે છે કે આપણે આજે બધા ઉઘાડા પગે રહી શકીએ એવા સંજોગોમાં નથી, એવા ભાવમાં પણ નથી ને એવા મૂડમાં પણ નથી, બરાબર ને? તો હવે આપણે શું કરવું? આ શસ્ત્રો જેટલા ઓછા હોય ને તેટલી આપણને આશ્રવની ધારા ઓછી આવે. આ એક એક સાધન બને છે એના વડે ઉપયોગ થાય છે. આપણે ચપ્પલ પહેરીને ચાલ્યા એ વખતે આપણા પગ નીચે કેટલા જીવો કચરાઈ જતા હશે. હમણાં અહીંયા આપણે આવીએ છીએ બધા જુઓ તો ઘરની પાસે આવડી આવડી સ્મેલ ચાલતી હોય ને, એ તો આટલી મોટી છે એટલે આપણી નજરમાં આવી જાય છે. બાકી જો એ નાનામાં નાની હોય તો આપણે ઘણી વખત એના ઉપર ચાલ્યા જતા હશે. એ કેવી રીતે દબાતી હશે, કેવી રીતે કચરાતી હશે, એના છુંદા બોલી જાય, એનું અસ્તિત્વ પણ ન રહે, એ ચેપાઈને સૂટી જાય, ફ્લેશ થઈ જાય. આવી રીતે આપણે પાપ બાંધીએ, પછી એ જયારે કર્મ નો ઉદય આવે ને આપણને કોઈ ટ્રક નીચે સુધી નાખે, એ વખતે આપણે શું કહીએ, સામાનો વાંક હતો, મારો કઈ વાંક નતો. આપણે તો ક્લેમ પણ કરીએ ને, આપણે શું કરી શકીએ, આપણે વળતર માંગી શકીએ. અને આટલા જીવો રોજ છંડાય, આટલા જીવો રોજ મરે છે, એનો હક ક્યાં ગયો? એનો ન્યાય માંગવાનો હક કોને લઈ લીધો? જ્ઞાની કહે છે આપણે હક ગુમાવવા સુધીના પુણ્ય વિહોણા થઈ જાય. શું થઈ જાય છીએ? આપણે પણ એવો સમય આવશે કે આપણને ન્યાય માંગવાનો હક પણ નહીં જોઈએ, એટલું પુણ્ય આપણું પરવાઈ જશે. તો આ બહુ ની અંદર આપણે જયારે ટચલી આંગળી પણ ટકરાઈ જાય તો આપણે કેટલા દિવસ સુધી એની પીડા નો અનુભવ કરીએ છીએ, ને આપણે જે રીતે ચાલીએ છીએ એમાં કેટલાય જીવો પૂરા કચડાઈ જતા હશે, કેટલાય જીવો અધમુઆ થઈ જતા હશે, ખાતા હોય ના ખાતા હોય. એ મરણ પામે ત્યાં સુધી પીડા ભોગવે, એને કોઈ ફ્રેક્ચર ને પાટાપિંડી કરવા જવાનું, એને કોઈ પ્લાસ્ટરિંગ કરવાનું, એ ભૂખ્યા તરસ્યા તરફડી તરફડી પ્રાણ કાઢે, આપણા કારણે અધમુઆ ત્યાં, એને જ્યાં સુધી મોત ના આવે ત્યાં સુધી એ ત્યાંથી ખસી ના શકે. એ પછી મિનિટ હોય તોય ભલે, અને કલાક હોય તોય ભલે, અને 24 કલાક હોય તો પણ ભલે, પણ એની પીડાનો અહેસાસ કરો, એની પીડાને આપણે અનુભવ કરો કે મારા તમારા પગ નીચે આટલા જીવો કચડાઈ શક્યો છે. તો આપણે એ સાધન જે છે, ચપ્પલ જે છે, શૂઝ જે છે, એની અંદરમાં આપણે પોતે જો મર્યાદા ન કરી હોય કે મારે માત્ર મારા 2-4 જોડી ચપ્પલ જે છે એનો આજના દિવસમાં વપરાશ કરવો, બાકી જેના પાસે જેટલા પણ ચપ્પલ જોડા છે એ બધાનો જો આપણે ત્યાગ ન કર્યો હોય, વી આર ઓપન, તો આપણે એના ચપ્પલ નીચે પણ જે જીવ કચરાય એની પણ આપણને આશ્રમની જવાબદારી આવે. અહીંયા તમારે કાયદા પ્રમાણે તમારા પ્રિમાઇસીસમાં પણ કોઈ આવીને પડે જવાબદારી આવે જ કે નહીં? કેમ આવે ભાઈ? કારણ કે તમારી માલિકીમાં છે, નહીં તો ધ્યાન એનું ન રહ્યું, પર્યાય. પણ આપણે જવાબદાર કેવી રીતે બન્યા? આપણી માલિકી હતી તો આપણે જવાબદારી લેવી પડી ને. તો આ સંસારની માલિકી જ્યાં સુધી આપણે ભોગવશું ત્યાં સુધી એમાં મરનારા બધા જીવોને ક્લેમ કરવાનો હક છે. આ પ્રેક્ટિકલ વાત તમે જાણો છો. તો આપણે જીવનમાં શું કરવાનું? માલિકી ભાવ છોડો, પછખાણ કરવી, અભયદાતા બનો, ત્યાગ કરો. કે આ સંસારમાં જેટલા પણ ચપ્પલ, શૂઝ, બૂટ, સ્લીપર જે કઈ બને છે એ કોઈ સાથે મારે ભોગવવાનો નાતો નથી, હું એનો ત્યાગ કરું છું, એટલે અભયદાતા બનું છું. જો જે શૂઝ બને છે, તમે સૌ જાણો છો કે કતલખાનાઓમાં પારાવાર પીડા સાથે, વેદના સાથે જે પ્રાણીઓ સ્લોટ થાય છે. આપણે વેગન બનવું બહુ સહેલું માનીએ છીએ, આજે જરા વાત આવે તો આપણું હૃદય દ્રવ્યું છે કે ભાઈ આને બધાને ટોર્ચર કરે છે, પણ અહીંયા તો કતલ કરી નાખે છે, અને છતાંય એના શૂઝ આપણે પહેરી શકીએ છીએ, એના ચપ્પલ પહેરી શકીએ છીએ, એના બેલ્ટ વાપરીએ છીએ, એના વોલેટ વાપરીએ છીએ. ઓનેસ્ટલી તમને કહું છું ભાઈ કે વર્તમાન કાળમાં ધર્મ ક્રિયામાં, આપણા જીનાલયમાં, ઉપાશ્રયમાં અને આપણા બહારના દેખાવામાં ધર્મ બંધાઈ ગયો છે. આપણે જે જૈણાનો ધર્મ હતો, ચેતનાનો ધર્મ હતો, જે જીવ રક્ષાનો ધર્મ હતો એના તરફ બહુ ધ્યાન આપતા નથી. એટલે ક્રિયા ધર્મ છોડવાની વાત નથી, પણ અંદરનો પાયાનો જે ધર્મ છે ને એ ગયા વર્ષે ઇન્ડિયામાં, મુંબઈમાં આ પ્રદૂષણના દિવસો દરમિયાન માંસાહાર ઉપર પ્રતિબંધ કરાવવાનો જૈન સમાજે પ્રયત્ન કર્યો હતો. એના કારણે મહારાષ્ટ્રીયન લોકો ઉશ્કી રહી ગયા હતા, અને એમાં એ લોકોએ વિરોધ એવી રીતે કર્યો હતો કે જૈનોના ઘર સામે લાવી લાવીને મુર્ગાઓને કાપ્યા હતા. અને એને એમ કીધું હતું કે તમે જૈનો તમારા પોતાના જીવનમાંથી હિંસા બંધ કરતા નથી, આ કતલખાનામાંથી બનતી વસ્તુઓ તમે શું કામ વાપરો છો? તમારે જૈન બનવું નથી ને અમને જૈન બનાવવા છે? એ કે આજે જૈન જ્વેલર્સ કે મહાવીર જ્વેલર્સ કે જૈન ક્લોક આવા નામવાળા જેટલા પણ સ્ટોર છે, જેટલા પણ બિઝનેસ છે, જેટલા પણ ધંધા છે, એ તમારા સંવત્સરીના દિવસે પણ દુકાનો ખુલી રાખીને બેઠા છે. તમે જૈન ખુદ સંવત્સરીનો મહિમા જાણતા નથી, પરિસરનો મહિમા જાણતા નથી, ને જગતને તમે શું જૈન બનાવવા નીકળ્યા છો? આ વાત સાચી છે કે નથી? કરી આપણે બનવું નથી અને દુનિયા બનાવવી. મહાવીર બન્યા જેમ જેને જગત ને બનાવ્યું, મહાવીર બન્યા પરિણામે જગત પ્રભાવિત થયું. મહાવીરે કોઈને પ્રચાર કરવા મોકલ્યા નથી. આથી આપણે દુનિયા આખીમાં જૈનનું નામ રોશન કરવું છે, જૈનનો ઝંડો ફરકાવવો છે. આપણે કઈ રીતે ફરકાવવો છે? નાની કે છે જૈન ધર્મ પ્રચારનો ધર્મ નથી. કેનો ધર્મ છે? આચારનો ધર્મ છે, પ્રભાવનો ધર્મ છે. દિલ્હીના બાદશાહ અકબર બાદશાહ એક હીર વિજયજી ગુરુદેવની પ્રેરણાથી એક સ્ત્રી માસ ખમણ કરતી હોય એની ખ્યાતિ હીર વિજયજીના શિષ્યા તરીકેની એમના અનુયાયી તરીકેની અકબર બાદશાહ સુધી પહોંચે અને અકબર બાદશાહ ક્યુરિયસ થાય આ શું છે. કોઈ કીધું કે આ સ્ત્રી એક મહિના ત્યાં ભોજન નથી લેતી, એને એને મળવાનું મન થયું, એની પાસે ગયા, એનાથી પ્રભાવિત થયા. એક એક મહિના સુધી તદ્દન ભૂખ્યા રહીને પણ આટલી શાંતિ, આટલી સમાધિ, આટલી સાતા, આટલી પ્રસન્નતા અને આટલી અંદરની પરિણતિની ચળ ઉઠતું નથી. આ બધું તને કેવી રીતે બળ મળે છે? ત્યાં જો મારા ગુરુદેવની કૃપાથી. તો કે તારા ગુરુદેવ કોણ છે? એના ઉપર વોચ રાખી છે કે આ સ્ત્રી ખરેખર ભૂખી રહેશે કે નહીં. અને જયારે એ સાબિત થઈ ત્યારે એટલા તો અકબર પ્રભાવિત બન્યા કે જેના કારણે એને હીર વિજયજીને આમંત્રિત કર્યા કે તારા ગુરુને કહે કે મારે ત્યાં દિલ્હી પધારે. અમદાવાદમાં શ્રાવકો તો ચિંતામાં પડી ગયા કે મુસ્લિમ બાદશાહ છે, ન જાણે આપણા ગુરુને શું કરી નાખશે, જવું કે ન જવું એની દ્વિધામાં હતા. પણ આખરે તો રાજાનું ફરમાન હતું અને આપણે જાણીએ છીએ એ વખતે મુગલ શાહીનો એવો બધો આતંક હતો કે એને સામે તો કોઈ થાય નહીં. એટલે સંઘ સમેત કેટલા આગેવાનો એની સાથે ગયા અને વીર વિજયજી વિહાર કરીને ગયેલા. અને એમને એ વખતે જૈન શાસનના હેતુ પ્રચાર કરવા માટે નહીં પણ જૈન સમાજને કોઈ જાતની આફત ના આવે પણ ગયા. અને જયારે એને સંતનું જીવન જોયું અકબર એટલા પ્રભાવિત થયા કે એને ત્યારે કીધું કે ગુરુદેવ માગો, તમે જે માગો એના માટે મારો ભંડાર ખુલ્લો છે, આપની આજ્ઞા કરો. આજ્ઞા શું કરી એને? કે મારા પર્યુષણના દિવસોમાં તારા બધા કતલખાના બંધ રહે. શું કીધું? અને એને આ દિવસનું વચન આપ્યું કે આ દિવસ ગુરુ તારા તમારા અને બાકીના છ દિવસ મારા. એમ કરીને એને કંઈક બીજા છ એક દિવસ એક્સ્ટ્રા વધારે કતલખાના બંધ રખાવ્યા હતા. આ કતલખાના ગુરુદેવ પોતાના ચારિત્ર વડે, પોતાના ત્યાગ વડે, પોતાના સંયમ વડે પ્રભાવિત કરીને બંધ કરાવી શક્યા. આપણે પ્રચાર કરીને બંધ કરાવવું છે. કેવી રીતે કરાવવું છે? પ્રચાર કરવો છે, પ્રભાવ મત પાડવો. આપણે પગમાં શૂઝ પહેર્યા હોય લેધરના અને આપણે એને કહીએ કે તમે મુરગી કાપવાનું બંધ કરો, એ આપણને કહી શકે કે ના કહી શકે? તો પેલા શરૂઆત ક્યાં કેરી થી ડિઝાઇન છે? નાની આપણને કહે છે આપણે તો ત્યાગ જ કરી દેવાનું, આપણે તો મર્યાદા કરવાની છે. આપણે એટલું ચોક્કસ છે કે આટલું જાણ્યા પછી જો આપણને લેધરના શૂઝ ગમતા હોય, આપણે છોડી ના શકતા હોય તો આપણી શ્રદ્ધા ભગવાન તરફની કેવી ગણી, હીન આજ્ઞામાં આપણી અર્પણતા કેવી ગણી, તો એ પીડા, એ વેદના, એ કતલ કરનારા પ્રાણીઓના પોકાર, એની જે કિસ્સો નીકળે છે ને, એનું જો રેકોર્ડિંગ થતું હોય ને તો જ્ઞાની કે આપણી ઊંઘ કદી પણ આવી ના શકે. સાવા ભાગીદાર ન બનવું હોય એ જે થતું થતું થઈ રહ્યું છે એમાં આપણા બસની વાત નથી, પણ આપણે એના ભાગીદાર ન બનવું હોય, એના જવાબદાર ન બનવું હોય, એના પાપનો અંશ આપણી સાથે લાગી ન જાય એટલું બનવું હોય તો આપણે શું કરી શકીએ? આપણે ત્યાગ કરી શકીએ, આપણે મર્યાદા કરી. હે જગતના જીવો, તમે મારાથી નિર્ભય છો, તમને હું અભયદાન આપું છું કે તમારી હત્યા વડે કશું પણ બને એમાં મારો ક્યાંય અંશ પણ અનુમોદનાનો નથી. એટલે આપણે છૂટી ગયા, જીવો નહીં બચે પણ આપણને એનો રાવી, એનો આશરો બંધ થઈ જશે. એટલે આપણે નક્કી કરવું છે કે આવા આશરોના કારણરૂપ, મહાહિંસાના મહા અનર્થના કારણરૂપ અને આપણા માટે અનિવાર્ય નહીં, આપણો સ્વાર્થ નથી. મિનિયાપોલિસમાં એક આપણો યુવાન ભારતથી આવેલો છે, એને એક વાર ત્યાંના પ્રેસિડેન્ટ હતા આવ્યા અને એને સારો એવો જોબ પણ મળ્યો અને સેટલ થયા, હાઉસ પણ બાય કરી લીધું. અને સિચ્યુએશન તો તમે બધા અમેરિકામાં રહેનારા જાણો છો કે માથે લટકતી તલવારની જેમ જોબલેસ થવાનો યોગ તો ગમે તેને ગમે ત્યારે આવી જાય, એમ અચાનક એનો જોબ થયો. પત્ની છે, બાળક છે, એસ્ટાબ્લિશ થઈ ગયા છે, બધાના મોરચે ચાલુ છે, મુંજાઈ ગયો. હવે હું શું કરું? જો હવે 6 મહિના વધારે જાય તો એને ઇન્ડિયા ગયા સિવાય બીજો વિકલ્પ ના રહે, અને ઇન્ડિયા પણ કેવી રીતે જવાનું આવે? ખાલી હાથે જવાનું આવે. એમાં જોબ માટેની ટ્રાય ચાલુ હતી, એક જગા એ જોબ મળ્યો, બહુ સારો જોબ હતો. અને એને કામ માત્ર શું કરવાનું હતું, ફાઇનાન્સનું કામ હતું. તેની અંદરમાં એને જે કામ કરવાનું હતું એમાં એક મોટું પ્લાન્ટ હતો, એ પ્લાન્ટમાં મેડિકલ ફાર્માસ્યુટિકલની અમુક મેડિસિન બનવાની હતી. તેનો એને સર્વે કરવા માટે, બતાવવા માટે લઈ ગયા કે અહીંયા શું શું બનશે. લાઈફ સેવિંગ ઇન્જેક્શન, લાઈફ સેવિંગ મેડિસિન, તેમાં એને વાત કરી કે મને બતાવવામાં આવ્યું કે જીવતું કીટ તેને લાવવામાં આવે, અને એને એટલી ટોર્ચર સાથે એના હાર્ટમાંથી જે તત્વ કાઢવામાં આવે, અને એ તત્વ ખેંચી લીધા પછી તેનું કીટ તો તરફડી તરફડી મળી જવાનું. અને આવા જેટલા દિવસના બને એમાં એટલા કીટ, એટલાને રોજ લાવવાના, એટલાને રોજ મારવાના, એને તડપાવવાના, એને તરફડાવવાના, એને મારી નાખવાના. એમાંથી આપણને જીવ આપણો આપણને એક આવે છે, આપણને ખબર નથી કે હાર્ટ સેવિંગના જે આપણને ઇન્જેક્શન વગેરે આપે છે એ કેવી રીતે બન્યા છે, કેવી રીતે બને છે આપણને કશી ખબર નથી. આપણે તો બોલી દે ડોક્ટર જે કરવું હોય કરો, પણ મારી તમારી એક શ્વાસની કિંમત આપણે ન જાણે કેટલા જીવના શ્વાસ બંધ કરીને મેળવી રહ્યા છીએ. આ છોકરાએ વિચાર કર્યો કે આ જોબ લઉં કે ના લઉં, બોલો. આપણે કહીએ ને કે જેના માટે બ્રેડ એન્ડ બટર હતો, જેના માટે લટકતી તલવાર હતી, પણ જૈન મૂળના સંસ્કાર તમે જુઓ. આ યુવાને એક રાત મથામણમાં કાઢી, શું કરું શું કરું શું કરું, અને ખરેખર સવારે રિઝાઇન કરી દીધું, જોબ નકારી દીધી, મારે આ જોબ નથી જોઈ. આ તત્વ, આ બળ, આ સમજણ, આ તત્વ કોણ કે છે કરનારી ભૂમિમાં પણ ટકાવી ન શકાય. પછી તદ્દન યુવાન હતો, અને શાસન દેવની કૃપા કહો, પુણ્યનો ઉદય કહો, ધર્મનો પ્રભાવ કહો, જે કહો તે, અને વિધિન નો ટાઈમ જે જોબ મળ્યો હતો ને એના કરતા અનેક ગણો કર્યા હતો, પણ જેમાં ડિરેક્ટ આવા કામ નહોતા એવો જોબ મળી ગયો. અત્યારે સેટલ છે અને શાસનની સેવા કરી રહ્યા છે. એટલે નાની કેટલી ધર્મના રૂટ બહુ ઊંડા છે. દોહેલી વેળાએ જાણજે ધર્મ સખાયો થાય. આપણે ગાતા દે, ધર્મ વાળીએ ન નીપજે, ધર્મ હાથે ન વેચાય, ધર્મ વિવેકે નીપજે, જો કરીએ તો થાય. જીવડા જીવની જતન કરજે, ઓળખજે આચાર, દોહેલી વેળાએ જાણજે, ધર્મ સખાયો થાય. આ દયા તે સુખની વેળી છે ને બેન, રોજ ગાવા જેવું છે. સંવત્સરીના દિવસે રોજ ના કરાય, રોજ ગાવા જેવું છે. આ સજ્જાયો આપણને ગુરુ ભગવાન તો એટલા માટે આપી છે, સંદર્ભમાં ધર્મનો દીવડો, કરુણાનો દીવડો જળરતો જોઈએ. એટલે આ તો નાની ચપ્પલની વાત છે, શૂઝની વાત છે. એના વિના તો ઓનો જોગ છોડવા તૈયાર થાય, એ કરુણા માટે થઈને આવું રિસ્ક લઈએ. ને આપણે ખાલી વોલેટ, બેલ્ટ કે શૂઝ એમાં પણ વિચાર કરીએ તો જૈન કુળમાં જન્મ્યા શું કામનો, મહાવીર જેવા દેવ મળ્યા, પંચમહાવ્રતકારી જેવા ગુરુ મળ્યા, આવો કરુણા પ્રધાન ધર્મ મળ્યો, અને આપણું તત્વ, આપણું આત્મબળ, આપણી સમજણ, આપણી શક્તિ જો આટલી પણ બહાર ન આવે તો પછી કયા ભાવમાં આવશે? તો આપણે નિર્ણય કરીએ કે હું જે ચપ્પલ પહેરું છું, જે શૂઝ પહેરું છું, જે સ્લીપર પહેરું છું, એમાં મેક શ્યોર કે લેધર ના હોય, પહેલું કહ્યું. બીજું, એની સંખ્યા જેટલી વધારે સંખ્યામાં આપણે વાપરશું એટલા આશ્રવો આપણને વધવાના. એટલે આપણા જીવનની અંદર જરૂરિયાત છે, આપણે ઉઘાડા પગે ચાલવાના નથી. આપણા જીવનની જરૂરિયાત ગણીને પણ એને શોખનું સાધન, પ્રતિષ્ઠાનું સાધન, આપણા શૂઝને આપણા ચપ્પલ સામે જોઈને કેટલા લોકો બેઠા છે વાત કરો. આપણે લગ્નમાં ગયા, તમારા ચપ્પલ કેટલા જણા જોવાના, અને ધારો કે જોયા, તેમાં ફરક શું પડ્યો? કાંઈ ઈર્ષાનું પાત્ર બનશો ને કાંઈ ઇન્ફિરિયરિટીનો ભોગ બનશો. બીજાના વધારે ચડિયા તા છે તો આપણને એમ લાગશે કે મારે તો આવા જ છે. એટલે એમાં પણ લઘુતા ગ્રંથિ, ઇન્ફિરિયરિટી, અને નહીં તો સુપિરિયરિટી. એટલે અંતે તો નુકસાન જ છે કે નહીં, પણ આપણે આપણને જેટલા પ્રાઇમ માનીએ છીએ એટલા પ્રાઇમ નથી હો, આપણને કોઈ જોતું નથી. ઘણી વાર તો લગ્નમાં ગયા હો ને બેન, ગયા પછી એવું લાગ્યું હશે કે ન આવ્યા હોત તો ચાલો, લાગે કે ના લાગે કરે. ઘણા કહે છે કે ઇન્ડિયા જઈએ, અમારા મિત્રો હોય, ઘણા પુરાણા મિત્રો હોય, બહુ આગ્રહ હોય, અને અહીંયાથી અમારે જવું હોય તો કેટલી તૈયારી કરવી પડે. અમારા બહેનો પાસે લેટેસ્ટમાં લેટેસ્ટ કપડાં પણ ઘણી વાર ન હોય તો એનું પણ શું કરવું પડે? કોમ્પિટિશનમાં ઉભવા માટે શોપિંગ કરવું પડે ને. એટલે આટલી મજૂરી કરીને જઈએ અને ત્યાં જઈએ તો આપણને એક જગ્યાએ બેસાડી દીધા હોય અને આવ્યા ત્યારે આવ્યા કે આવો કીધું હોય, જાય ત્યારે આવજો કે બાકી આપણને કાઉન્ટ કેટલા કરે તમે વિચારો ખરા? આપણે બી કેટલા કરી શકીએ? તો પણ આપણે તો આજે કરીએ છીએ આપણા અહમને અથવા તો આપણા મનને સંતોષ આપવા માટે કરીએ છીએ. એમાં આપણે શાંત કરવું મનને, આપણે આપણા મનની મર્યાદા કરવી, એમાં સમાજ કે જગત આડું આવતું નથી. આપણો ઈગો આડો આવે છે, બીજું કઈ આવે જ નહીં. બાકી તમે ક્યાં પી જતા ચપ્પલે બધા યાદ રાખશે? કાલના ફંક્શન માં ક્યાં પી જતા, આજ ક્યાં પીને આવ્યા છે? આપણે તો મેકિંગ ગોતવા માટે પાંચ છ રાખીએ ને, એમાં હવે તો પાછા ડ્રેસ કોડ આપે બરાબર. એટલે બીજાને માટે થઈને આપણે પરિગ્રહ વધારવાનો. આ સંસાર આપણને પાગલ કરી દેશે જો થવું હોય તો, બરાબર ને? આ વ્યવહાર વાક્ય છે કે સંસાર પાગલ કરે છે. સંસાર પાગલ એને જ કરે જેને પાગલ થવું છે. તો આપણા જીવનની અંદર યાદ રાખો કે તમે આખા દિવસમાં ઘરમાં એક સ્લીપર પહેરો છો, એક રેગ્યુલર ચપ્પલ જે તમે રોજ પહેરીને જતા હો, શૂઝ બૂટ ચપ્પલ જે પહેરતા હોય, અને કદાચ બહાર જવા પડે તો ત્રણ થી વધારે આખા દિવસમાં જરૂર પડે ખરા? આપણા ઘરમાં તો 15 હશે, 25 હશે. ઇન્ડિયામાં તો એવું જોવા મળે છે કેમ કે 7-7 ચપ્પલ નો શોકેસ પણ ઘરમાં હોય, એટલે અહીંયા પણ મળે છે. તો આપણે એમાંથી શું ઓછું કરવું, શું વધારવું, એ આપણી મર્યાદાની વાત છે. અને પેલા તો ભાઈઓ માટે તો બહુ ઓછી પસંદગી હતી. શોપિંગ કરવા જાય તેમાં ભાઈઓનું કેટલું હોય, બહેનોનું કેટલું હોય, વેરાયટી પણ કેટલી ઓછી હતી. આજે હવે બધું ઇક્વલ થવા માંડ્યું છે. આજે કદાચ વેરાયટીની દ્રષ્ટિએ નહીં તો બ્રાન્ડની દ્રષ્ટિ આવી. કઈ દ્રષ્ટિ આવી ગયું? બ્રાન્ડ આવી ગઈ ને બેન. હવે આપણી બ્રાન્ડનું સ્ટીકર ઇન્ડિયામાં તો ગમે તે કંપની લગાવી દીધી, ગમે તે કંપની લગાવી દે. ત્યાં ઉલ્લાસનગર કરીને કલ્યાણ પાસે એક છે અને એમાં લખે USA, એટલે એમાં લખ્યું છે સિંધી એસોસિએશન, ઉલ્લાસનગર સિંધી એસોસિએશન. કોને બનાવ્યું છે? ઉલ્લાસનગર સિંધી એસોસિએશને, અને છકો હોય USA નો. એક વાર એમ કે છે કે જયારે રાજીવ ગાંધી ગવર્નમેન્ટમાં હતા ને ત્યારે કોઈ કમ્પ્લેન્ટ કરી હતી કે ભાઈ અહીંયા તો બધું જ નકલી બને છે અને દુનિયાભરની બ્રાન્ડનું અહીંયા શું થાય છે? નકલીકરણ થાય છે. તો કે હોય નહીં, તો કે તમે વિઝિટ કરી હોય તો કરી આવો એકવાર, એટલે તમને ખબર પડશે. તો એકવાર રાજીવ ગાંધી ત્યાં વિઝિટ કરવા નીકળ્યા, એટલે રાજીવ ગાંધીએ નક્કી કર્યું હતું કે આજે મારે સાદા ડ્રેસમાં જવું, નહીં તો શું થાય કે ત્યાં જવામાં ટ્રાફિક જામ થાય. એટલે એને કીધું કે આજે હું બંધ કારમાં અને હું મારું કોઈ પણ સિક્યુરિટી વગેરેનું બહારનું લેબલ વગેરે રાખ્યા વિના જઈશ, તો રસ્તામાં ટ્રાફિક જામ થઈ ગયો. તો રાજીવ ગાંધી કે છે કે આજે ઉલ્લાસનગરમાં છે શું? તો કે આજે રાજીવ ગાંધી વિઝિટ કરવા આવી ગયા છે. આગળ એક રાજીવ ગાંધી જતા હતા નકલી. તો કે મારે જોવા પડશે રાજીવ ગાંધી કોણ છે. રાજીવ ગાંધી આગળ પહોંચી ગયા હતા, ક્યાંક લીક થઈ ગયું તો કે રાજીવ ગાંધી આવવાના છે, કોક રાજીવ ગાંધી બની જઈ ગયું. એટલી હદ સુધી આ દુનિયા નકલ કરી શકે છે. કહેવાનું શું છે? આટલી હદ સુધી આ નકલ નો જમાનો છે. એટલે હવે આ બધી બ્રાન્ડ ની ઘડિયાળો પહેરે છે ને, એની પણ કેટલી ડુપ્લિકેટ આવી ગઈ. પણ કોણે પહેરી તેના ઉપર આધાર છે, બરાબર ને? આપડી બાઈક પહેરીને આવી હોય તે સાચી પહેરીને આવી હોય તો આપણે એમ કહેવાના જેની આગળ થોડું સાચું હોય. અને તમે કોઈ પહેરીને ગયા હોય તો કે અમેરિકા થી આવ્યા તો થોડુંક ડુપ્લિકેટ કરીને આવે. ચાલે છે સંસાર, તો મારે તમારે મર્યાદા મૂકવી છે. આ મર્યાદાનો ધર્મ છે. તો આપણે આ ઉપાનહ એટલે ચપ્પલ, શૂઝ, સ્લીપર જે પણ હોય, આંખને ગમે એનો અર્થ એ નથી કે સારું છે. આ તો માત્ર ને માત્ર બેન કોમ્પિટિશન છે. હમણાં હમણાં તો દેખાય છે કે બંને શૂઝ જુદા જુદા કલરના ચપ્પલ પહેરે ને, એના સોક્સના કલર જુદા ચપ્પલ, અને આવું એકબીજાનું પહેરી ગયા હોય ને પેલા ગયા હોત તો શું થશે? પાન ભૂલી ગઈ લાગે છે. હવે તો સારું ને, એકબીજાને પહેરી લેવાય જુદા જુદા કલર ને, બે કલર એક એક કોક માં જુદા જુદા આવી ગયા. અને નેલ માં પણ એક જ કલર નું નેલ પોલીસ લાગે કે જુદું જુદું લાગે છે. આ દુનિયા ની ક્યાંય એન્ડ છે અને ક્યાંય ફૂલ સ્ટોપ છે, એટલે ભાવે તમારે ફૂલ સ્ટોપ મૂકવાનું ક્યાં છે, આપણી ઈચ્છા પર ફૂલ સ્ટોપ મૂકવાનું છે. ત્યાર પછી આવે છે તંબોળ. તંબોળ એટલે પાન. હવે પાન શબ્દ થી આમાં સૂચિત કરવામાં આવે છે મુખવાસ. શું મુખવાસ? મુખવાસ ના પ્રકાર કેટલા છે? કેટલા છે? ઇન્ડિયા કરતા જાજા એમ જોવા મળે છે. કારણ કે ઇન્ડિયામાં જે વેરાયટી નીકળે એ ત્યાં ગયા હોય તો આપણને એમ થાય કે ઓછામાં ઓછું ચાલો ને એક મુખવાસ તો લેતા જાય, એટલે લગભગ ઘરમાં ડબ્બો ભરાઈ જાય આપણે, અને અથવા તો આખી ટ્રે ભરાઈ જાય. પણ એક સમય એવો હતો કે એક જ પાન એની અંદર બધા પ્રકારના મુખવાસ ભેગા મૂકી દેવામાં આવતા, અને એ મુખવાસ પણ માત્ર સ્વાદ માટે કે દેખાવ માટે કે માત્ર ને માત્ર શોભા માટે નહોતા, પણ આરોગ્યના હેતુથી, આરોગ્યના હેતુથી જેવા પ્રકારનું ભોજન કર્યું એવા પ્રકારના ભોજનને ઉપકારક થાય, પાચક બને એવી જાતનો પદાર્થ એમાં પાનના બીડામાં ભરીને આપી દેવામાં આવતો. એટલે વળિયારી સોફ આપણે જેને કહીએ છીએ, કે તમે જોશો તો સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં મુખવાસ માત્ર વળિયારીનો જ હોય, સાકરના વળિયારી. ત્યાં પાન પણ હોય ને તેમાં કોપરું માત્ર ભરેલું હોય. શા માટે? કે આરોગ્ય માટે. જે આથાવાળી વસ્તુ ખાધી ને એના ઉપર સાકર ને વળિયારી એ એન્ટીસાઇડ, એન્ટાસિડ. આપણે તમસ ખાઈએ એને બદલે એટલી વળિયારી સાકર ખાઈ લેતા, એટલે આથાવાળી વસ્તુનું જે એસિડિક તત્વ હતું એ દબાઈ જાય. એટલે પાન એ કેવી ચીજ છે કે જે ગ્રીન છે, પણ આપણી જેમ પત્તાઓનો આખો બાઉલ ભરીને ગ્રીન સલાડ નહોતું ખવાતું, જમ્યા પછી માત્ર એક પાન ખાતા હતા, અને એ એક પાનના કારણે થોડી ઘણી જે ફાઈબરની ડેફિશિયન્સી હોય, ખાલી તમે ઇડલી ઢોસા વગેરે ખાધું હોય તેની સાથે કશું પણ બીજું જો ન ખાધું હોય તો શરીરને અમુક વસ્તુની જરૂર પડે, એટલા માટે એક પાન આપતા. જુઓ ભારતની સંસ્કૃતિમાં આરોગ્ય શાસ્ત્ર કેવી રીતે વણાયેલું છે, તમે સર્ચ કરો ને સર્વે કરો તો ખબર પડશે કે આખા દેશમાં કેટલા બધા ગામડાઓ એવા છે કે ત્યાં પોસ્ટ ખાતું નહીં હોય, કદાચ રેલવે નહીં હોય, ઇલેક્ટ્રિસિટી નહીં હોય, એવી ઘણી બધી વસ્તુ પ્રાથમિક જરૂરિયાતની પણ નહીં હોય, પણ આખા ઇન્ડિયામાં પાનનો ગલ્લો ન હોય એવું એક ગામ તમે જોયું છે? નાનામાં નાનું ગામડું ત્યાં એક પાનનો ગલ્લો તો હોય. આ પાન ક્યારે પણ માત્ર વૈભવ વિલાસનું પ્રતીક નહોતું, એ તો મુગલો આવ્યા, મુસ્લિમો આવ્યા ને પછી એ નાચ નારીઓ વગેરેના સ્થાનમાં એક મોજ શોખનું પ્રતીક બન્યું, કારણ કે એમાં કામો તેજક એવા દ્રવ્ય અંદર ભરીને ખવડાવવામાં આવતા ને ખાતા, એના કારણે એ વિલાસનું પ્રતીક બની ગયું. અને રાજાશાહીમાં રજવાડાઓમાં અને શેઠો લોકોમાં કે જે લોકો અયાશી કરતા એનું પ્રતીક બની ગયું. બાકી ભારતીય સંસ્કૃતિમાં પાન ક્યારે અયાશીનું પ્રતીક નહોતા, એ માત્ર એક આરોગ્યના નિયમ પ્રમાણે હતું. આજે આપણે વર્તમાન કાળમાં બધાને નીના ઓપરેશન, ની સર્જરી જાણે એક કોમન નથી, અને એની તૈયારી રાખવાની જેમ 50-55-60 માતા થયા એટલે ઇન્ડિયામાં લોકો કહે છે કે આખી જિંદગીમાં 2 લાખ બચાવ્યા પણ ન હોય એવો ગરીબ વર્ગ ત્યાં કેટલો છે. પણ એક નીની સર્જરી કરાવવી હોય તો કેટલું મોટું ખર્ચ ભોગવવું પડે છે, એની તૈયારી ગમે તેમ કરવી કરવી પડે, અને કાં પછી કેમ્પ વગેરે ક્યારેક આવે એમાં જે પ્રકારે થાય એ પ્રકારે કરવું પડે. પણ આ કેમ અનિવાર્ય બની ગયું ભાઈ? દાદા કે નાના આપણા, દાદી કે નાની, એને આપણે ક્યારે ની પ્રોબ્લેમથી આટલા ગંભીર રીતે પીડાતા જોયા હતા? ખાલી એક પછી પેલા ને યાદ કરો. પુરુષોમાં તો ભાગ્ય જ આ પ્રકાર આવતો કે જેને આટલા બધા નીના પ્રોબ્લેમ થાય, કારણ કે એમાં માત્ર ચૂનાનું લેયર લગાવવામાં આવતું પાનમાં, તો હતું કડી ચૂના. તો આજે પણ સાયન્સ કહે છે કે કડી ચૂનાનું આટલું પાતળું લેયર જો હંમેશને માટે આપણે ખોરાકનો ભાગ બનાવ્યો હોય તો એના શરીરમાં કદી પણ કેલ્શિયમની ડેફિશિયન્સી ના હોય. અને એની અંદર જે કાંઠો લગાવવામાં આવે છે એ કાંઠો એ પણ શીપ માટે, ગલોફા માટે, કે કોઈ પણ પ્રકારના ચાંદા, કોઈ પણ પ્રકારની અંદરમાં ઇરિટેશન, એટલે આ બધાના કારણે જે કંઈ નુકસાન થતું હોય એને કાથો લગાડવાથી શું થઈ જતું, એ રૂઝાઈ જતું. એટલે આપણા પૂર્વજોની પાસે જે દીર્ઘ દ્રષ્ટિ હતી, એટલે એને દરેક વસ્તુને આરોગ્ય શાસ્ત્ર બનાવી દીધું હતું. આપણા એક પણ ઇન્ગ્રેડિયન્ટ, આપણા ભોજનના પ્રકારો, આપણી દરેક વ્યવસ્થા, એની અંદર એક વિજ્ઞાન હતું. આજે વિજ્ઞાન વાતોમાં રહી ગયું પણ વ્યવહારમાંથી દૂર થઈ ગયું. ને આપણે અડધી સમજ સાથે જે પ્રવાહ આવે, જે ટીવીમાં આવ્યું, કોઈ એડવર્ટાઈઝમાં આવ્યું, અને કોઈને ત્યાંથી વોટ્સએપ આવ્યો, એટલે આપણે એના ઉપર શું કરીએ છીએ, એકદમ વળગી જઈએ છીએ. હોટ ફીવરની જેમ, બધી જગ્યાએ વાઇટ ફીવરની જેમ, એટલું બધું ફેલાઈ જાય છે કે વિવેક વિને આપણે પ્રયોગ કરવા માંગીએ. એટલે સાયન્સ ખોટું નથી, પણ જ્યારે કંપની કોઈ રિસર્ચ કરાવે છે ત્યારે એનો મુખ્ય હેતુ શું હોય છે ભાઈ? પોતાના રિસર્ચનો ખર્ચ. હવે આટલા કરોડ ડોલર નાખ્યા કે 50 એચ્યુ તો કરવે ને, એટલે એના કેટલા બધા લક્ષણો એવા હોય કે જે બહાર ન પાડે, એને એટલું જ બહાર કરે. નહીં તો જયારે ઇક્વલ આવે ત્યારે બેસ્ટ વસ્તુ છે. પછી એના પરથી કોણ આવે, શું આવે? સ્પ્લેન્ડર. પછી આવે સ્ટીવિયા. પછી આવે ટ્રુવિયા. ત્યારે એમ કહેવામાં આવે કે પેલું ઘણું હાનિકારક હતું, હવે અમે તમને બેસ્ટ આપીએ. હાનિકારક બેન થઈ જાય, છોડી દઈએ, પણ અંદર વયુ ગયું એને શું કરશે? એને માટે જવાબદાર કોણ? આ માર્કેટિંગ નો યુગ છે. શેનો યુગ છે? આપણે ગાંડા થઈ ગયા છીએ. નાની કે છે, સદીઓથી આપણા પૂર્વજો પ્રૂવ કરીને બતાવીએ, અને મારા તમારા મહાવીર જે થઈ ગયા એમાં કદી પરિવર્તન નથી. હજી 50 વર્ષ ન થયા હોય, 5 કે 3 વર્ષથી આ દવા બહાર આવી હોય, આપણે એનો વિશ્વાસ કરીએ. પણ આપણે ત્યાં જે 5000 વર્ષથી કે 25000 વર્ષથી ચાલ્યું આવે છે એનો આપણે ક્યારેય વિશ્વાસપૂર્વક અમલ કરતા નથી. એટલે આવી આંધળી લોટમાં આપણે અત્યારે જે મુખવાસ રૂપે ખાઈએ છીએ એની અંદરમાં કેટલા કેમિકલ, કેટલા એવા ઇન્ગ્રેડિયન્ટ, મેન્થોલ વગેરેના, કલર વગેરેના, એવા અનેક કારણો જે આપણા આરોગ્યને હાનિ કરનારા છે, એનો આપણે રોજ અમલ કરતા હોઈએ. તેને જ્ઞાની કહે છે કે આપણા સ્વાદ ઉપર, આપણા શોખ ઉપર અને આપણા નુકસાન ઉપર કંટ્રોલ મૂકવા માટે પણ આપણે શું કરવાની જરૂર છે? મુખવાસમાં વેરીફાઈ કર્યા વિના, એક પાગલપનની જેમ માત્ર નવું આવ્યું એટલે ટેસ્ટ કરવા માટે પણ આપણે ઘરમાં એને ઇન્ક્લુડ કરીએ છીએ. જો આપણે મર્યાદા કરી હોય કે મારે 1 કે 2 મુખવાસ લેવા, તો આપણે વધુ વધુ શું ખાવાના? વરિયાળી, ઇલાયચી વગેરે, કે જેને આપણે પાયાની વસ્તુ તરીકે જાણીએ છીએ. તો સંયમનો પણ આપણને લાભ મળશે, નુકસાનથી પણ આપણે બચી જશું. પરમાત્માની આજ્ઞામાં જવાના કારણે ધીમે ધીમે આપણા પાપ કર્મોનો આશરો પણ ઓછો થઈ જશે. તો આપણે મુખવાસ કેટલા રાખવા એ સૌની સ્વતંત્રતાની વાત છે. અને આપણે એટલું નક્કી કરવું છે કે હવે પછીની જિંદગીમાં આપણે ખરેખર આર્ય સંસ્કૃતિ તરફ પાછા વળવાનું છે. જેમ ગઈકાલે કીધું ને કે મોટામાં મોટી ડાયટિશિયન પણ આજે કહે છે કે તમારા દાદા દાદી ને તમારા નાના નાની જે કરતા, હવે હમણાં આવે છે માય મોમ વોઝ રાઈટ, કોપરે તેની જે એડવર્ટાઈઝ કરે છે, નારિયેળ તેલની કોપરે લોહી, એ બધી ફોરેન કંપનીઓ પણ એનો સ્વીકાર કરવા માંડી. હવે આપણે ત્યાં આપણે જાણીએ છીએ કે જ્યારે વિન્ટર આવે અને ચામડીઓ તરડાઈ જાય વગેરે થાય, એ વખતે આપણે શું લગાડતા? વેસેલિન પણ પછી આવ્યું છે, માત્ર ને માત્ર પ્રકૃતિની વસ્તુ. આ પણ વેસેલિન પણ પેટ્રોલિયમ જેવી એનો પદાર્થ છે. ત્યારે માં કોકમનું ઘી શબ્દ તમે સાંભળ્યો હશે, કે જે સાવ નેચર વનસ્પતિમાંથી જ બને અને એની અંદરમાં કોઈ જાતની બાધકતા આવે એવો પદાર્થ જ નહીં કે જેની એલર્જી થાય. અને શરીર ઉપર પણ માત્ર નારિયેળનું તેલ અથવા તો ઘીની આંગળી. તમે બધા મોઢા ઉપર શું ચોપડો છો? ઓછું પર બેન વેક્સ વિચાર કરશો. આ વેક્સ શેમાંથી બને? શેમાંથી બને? ઘી. ઘણા વેક્સ મધપુડામાંથી છે. મધમાખીઓ મધ એકઠું કરી અને પોતાના બચ્ચાઓને મૂકવા માટે, પોતાનું રહેવાના ઘર તરીકે જે હોલવાળું જે બનાવે એ વેક્સ છે. આજે આપણે વેક્સને જે યુઝ કરીએ ત્યારે એ વેક્સનો ઉત્પાદન જુઓ તો જીવહિંસા સાથે જોડાય છે. ત્યારે આપણી પાસે જે પદાર્થો આવતા એ પદાર્થોમાં એન્વાયરમેન્ટને નુકસાન નહીં, ઇકોલોજી ને પ્રોબ્લેમ નહીં, પંદર કર્મદાન નું સેવન નહીં, સિંહ વચ્ચેની ભાગીદારી નહીં, અને નિર્દોષ અને શરીર ને માટે પણ હાનિકારક નહીં, એન્ટીબોડી ફોરેન બોડી નહીં, શરીર સાથે જોડાયેલો માત્ર ને માત્ર વનસ્પતિ ના સહજ ભાવથી મળતો પદાર્થ હતો, એ સાહજિક રીતે મળી જશે. અને એની મર્યાદા પૂર્વક નો વ્યવહાર, એટલે આપણે લપેડા કરવાનો જમાનો નતો. આમાં શું લખે, પ્લેન્ટી ઓફ લગાડો, તો કેટલું લગાડો, મોટા એમાઉન્ટ માં લગાડો, કારણ કે એની અંદર તત્વ જ ઓછું છે, એટલે એટલા મોટા પ્રમાણમાં લગાડવું પડે છે. અત્યારે એક સેલ ની આંગળી જે કામ કરે, એ આપણા કેટલા મોઈશ્ચરાઇઝર છે, આ બધી વસ્તુઓ છે, એમાં કેટલા પ્રમાણમાં આપણે લગાડવું પડે છે. પૈસાની હાનિ છે, સમયની બરબાદી છે, એના પેકેજ, એના પેકેજ, એની એડવર્ટાઇઝ, એના છપાઈ, એનું પ્રિન્ટિંગ, એના બોક્સી, આ બધામાં જુઓ તો આખું વિશેષ સર્કલ છે. આ બધાનો આશ્રવ આવે છે આપણને, આ બધાના આશ્રવ થી બચવાનું છે. એક પદાર્થ આપણે નથી વાપરતા, એની પાછળ જોડાયેલી આખી લિંક વિચારો કે મારા તમારા આશ્રવ કેટલા વધી જાય. જીવનને મર્યાદામાં લાવવું છે, શ્રાવક જીવનની મર્યાદાઓ જો આપણે જાણશું તો આપણા આત્માનું કલ્યાણ થશે. આ રીતે આપણે મર્યાદા વ્રતમાં આવી રહ્યા છીએ, અને આગળ ઉપર આપણા સ્વાધ્યાયમાં આપણે પૂરા 14 નિયમને પાલન કરી અને આત્મ કલ્યાણના માર્ગે આગળ વધીએ એવી ભાવના સાથે આજના આજ્ઞાને સમજતા કે સમજાવતા મારી મંદ મતી કે બુદ્ધિના અલ્પ સંયોગથી કે ધારણાની કોઈ ભૂલથી કોઈ પણ વાતમાં જ્ઞાનીની આજ્ઞાથી ઓછું અધિક કે વિપરીત કંઈ કહેવાયું હોય તો અહંત અનંતથી જ કેવડી ભગવાન ગુરુદેવો આત્માની સાક્ષીએ આપ સતત સંગની સાક્ષીએ તસ્મિ ચામી દુકરમ
સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ સાચનમ. બોલો ભગવાન મહાવીર સ્વામી કી, જૈન શાસન દેવ કી, સદગુરુ દેવ કી. પ્રણામ. જય જીનેન્દ્ર.